भवसंभव भीति भेदनम् सुख संपत् करुणानिकेतनम् व्रत दान तप क्रिया फलम् सहजानंद गुरु भजे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः। अक्षरधाम अधिपतये राजाधिराजाय नमो नमः। श्री हरि कृष्ण महाराजाय श्री सहजानंद स्वामिने नमो नमः। महातपस्वी एकाकी वन विचरण कारिणे श्री नीलकंठवर्णी राजाय नमो नमः। बालरूपाय घनश्यामाय महामनोहराय नमो नमः। लौजाश्रम वासिने श्री सरजुदासाय नमो नमः। आदिगुरवे सद्गुरुवर्याय महासमर्थाय उभय देश मध्यस्थिने सर्व परम हंस मुख्याय नमो नमः। सद्गुरु श्री मुक्तानंद स्वामी ने नित्यानंद स्वामी ने ब्रह्मानंद स्वामी ने गुणातीतानंद स्वामी ने सुखानंद स्वामी ने कृपानंद स्वामी ने शतानंद स्वामी ने सच्चिदानंद स्वामी ने स्वरूपानंद स्वामी ने सिद्धानंद स्वामी ने व्यापकानंद स्वामी ने इत्यादि सर्वनंद सद्भ्यो नमो नमः। मम गुरु श्री राधा रमण स्वामी ने नमो नमः। सर्वधामस्त सर्वमुक्तेभ्यः प्रकट सर्वसाधु हरि भक्तेभ्यो नमो। विक्रम संवत 2070 महावद द्वितीय पड़व तारीख 16 फेब्रुआरी 2014 रविवार। वाला भक्तों, श्री स्वामीनारायण मंदिर कुंडलधाम आयोजित श्री सतानंद स्वामी कृत शिक्षापत्री भाष्य की कथा आपने हमणा हमणा रवि सभा में वागोळीए छे, लाभ लीए छे। आपणे 37मो श्लोक आव्या छे। प्रथम श्लोक गान करीशुं।
गुरुदेव नृपेक्षार्थम न गम्यम रिक्त पाणी भी विश्वास घातो नो कार्य स्वश्लाघा स्वमुखे नच। गुरुदेव नृपेक्षार्थम न गम्य रिक्त पाणी भी
गुरुदेव
न गम्य रिक्त पाणी भी न गम्य रिक्त पाणी भी विश्वासघातो नो कार्य
विश्वासघातो नो कार्य
स्वश्लाघा स्वमुखेन च
स्वश्लाघा स्वमुखेन च
स्वश्लाघा स्वमुखेन च
स्वश्लाघा स्वमुखेन च।
आ श्लोक मा ત્રણ આજ્ઞા છે। પહેલી ગુરુ, દેવ અને રાજા, એ ત્રણના દર્શનને અર્થે જ્યારે જવું ત્યારે ઠાલે હાથે ન જવું। બીજી, કોઈનો વિશ્વાસઘાત ન કરો। ત્રીજી, પોતાને મુખે કરીને પોતાના વખાણ ન કરો। ત્રણ આજ્ઞા પૈકી આપણે બે આજ્ઞાને આ રવિ સભામાં સમજશું। પહેલી બીજી, પહેલી આજ્ઞા છે ગુરુદેવ ઉપેક્ષાર્થમ ન ગમ્યમ રિક્ત પાણી ભી। રિક્ત એટલે ખાલી, ખાલી હાથે દર્શને ન જવું। આનો અર્થ લાકડી લઈને જવું એવો થતો નથી। અમે દર્શનડામાં ભણતા હતા ને કે એક ભૂદેવ હતા રેવાશંકર, એ મંદિરે આવે, હાથમાં મોટો ડંગોરો લઈને આવે. તે મેં કીધું, બાપા આવડું મોટું લાકડું હાથમાં લઈને રોજ હું આવો છું? મને કે શિક્ષાપત્રીમાં લખ્યું છે ખાલી આ તે મંદિર ન જાઉં, એટલે મને કે લાકડું લઈને આવું. વાલા ભક્તો, ખાલી હાથે ન જવું એનો અર્થ છે કે કંઈક ભેટ લઈને જવું. કેવી ભેટ લઈને જવું? કે એમના ઉપયોગમાં આવે એવી. રાજાને યોગ્ય, રાજાના કામમાં આવે એવી, રાજા માટે. દેવને કંઈક ઉપયોગમાં આવે એવી દેવ માટે. અને ગુરુદેવને કંઈક ઉપયોગમાં આવે એવી આપણા ગુરુદેવને માટે. કંઈક ભેટ લઈને જાઓ, પણ એમને ઘરમાં નડે યા તો ઉકરડે પધરાવી પડે એવી ભેટ લઈને ન જાઓ. હો, જે આપણા કામની ન રહી હોય માટે કે ચલો દિયો કોકને ભેટમાં. ઘણી જગ્યાએ એવું બને, ઘરમાં નડતી હોય ને તો કહે છે કોકને દો ને ભલે એને ઘરમાં નડે. ઘણા માણસો આવું કરે છે, એની મુશ્કેલી ઘણી થાય છે. અમને તો અમારા પૂરતી ખબર હોય, બધાની ન હોય. રીંગણા ઘરે બગડી જાય એમ હોય, ચીમણાઈ ગયા હોય તો કે મંદિર લઈ જાઓ ને સાચું બિચારા ખાય. હવે તમારા કામના ન રહ્યા ત્યારે અહીં મંદિર ધકેલો. ઘણાને એવી ટેવ હોય, વસ્તુ બગડે ને ત્યાં સુધી ન કાઢે, ઉતરી જાય બગડી જાય પછી જ કોકને આપે. એવી વસ્તુ ભેટ આપવાનો કોઈ અર્થ નથી. આજે દેવ મંદિરે દર્શને જનાર લગભગ ગલ્લામાં ભેટ સ્વરૂપે થોડું ધન પધરાવે છે. ઘણા તો ઠાકોરજીના ચરણમાં મૂકે છે તો ઘણા આમ ઘા કરે. ઘણા તો દૂરથી જવા દે ઠાકોરજીને કે લેજો, કપાળે આંટી જાય એવો ઘા કરે. ઠાકોરજી કે તારી જાતના મૂર્તિના ધર્મ પાળું છે એટલે હું થાય નહીં ધરો, મને છે ને તને આઈને અહીં બે અડબોત મૂકવાની જરૂર છે. આમ ભેટનો ઘા કરાય. ગામડાઓમાં અનાજની મુઠડી લઈ જવાનો જે તે સમયના ડાયા સંતો ભક્તોએ રિવાજ પાડ્યો છે. કેમ છે, તેથી રોકડા કાવડિયા બહુ હતા નહીં. આ જૂના ભાભાઓ જાણે, નગદ નાણું તેથી ક્યાં કોઈ પાસે હતું. રોજ ખાવાના ઉપયોગમાં આવતું અનાજ તો મુઠ્ઠી પૂરતું ઠાકોરજીના મંદિરે લઈ જવા માટે મળી રહેતું. અને એટલે જ એ સંતો એવો નિયમ બનાવેલો, ભગવાનની આજ્ઞા પડી જાય ભગવાનનો આશીર્વાદ મળી જાય. શિક્ષાપત્રીના નાના મોટા નિયમોને પાળવાનું અને પળાવવાનું આપણા જૂના સંતો અને હરિભક્તોને બહુ રૂચતું ઘણું એનું એ તાન રાખતા. ભલે હાવ નાની એવી જ આજ્ઞા હોય પણ કહેતા પાળો પાળો, કેમ છે એમાં ભગવાનનો રાજીપો છે. કંઈ જાજી માથાકૂટ નથી અને રાજીપો મળે છે. મુઠડી અન્ન લઈને મંદિરે જાતા, હું એવી રીતે મંદિરે બહુ ગયો છું. તો અહીં ગજવું હોય ને એમાં ભરી દેતા, પછી ત્યાં મંદિરમાં ખૂણામ ડબ્બો હોય ત્યાં જઈને આમ આમ ખીરવી, તતડાટી બોલે દાણાની. પાછા મંદિરે આ રીતે મુઠડી લઈને જતા હોય એને વચ્ચે મિત્રો મળી જાય. આપણે કહીએ ચાલ મંદિર આવું જ, તો કે આવું, પણ મારી પાસે મુઠડી નથી. અરે લેને દોસ, અડધી તારી. પછી બીજો મળી જાય કે આવું જ, તો કે આવું ખરો પણ મુઠડીનું કેમ, અરે થોડીક તું લે. હો, એમ થોડી થોડી કરીને ટોળું થઈને જતા. હા, અને ડબ્બામાં બહુ તાણી નાખી એટલે ખખડાટ ઝાઝો થાય. હવે એ મુઠડીનું અનાજ છે ને એ સારું લઈ જવું પડે. ખળા લેવાય જાય, પછી એમાં જે કાંધવું હોય ને, દાણા પૂરા છૂટા ન પડ્યા હોય, ઢુહા ભેગા હોય, કાંકરાળું હોય, ઘણા ઘરમાં એવો રિવાજ કે આ મંદિરે લઈ જવાની મુઠડી, છોકરાઓ જો મંદિરે જાઓ તો આમાં જ લઈ જવાની. ઘણી જગ્યાએ એવું હોય છે, પોતે ખાવાના કામમાં ન લેતા હોય એવું હડેલું બગડેલું કચરાવાળું યા કાંધવાનું મુઠડીના કામમાં લઈ જતા હોય, નહીં લઈ જવું જોઈએ. શું કામ કે મુઠડીના અન્નમાંથી ક્યારેક સંતો જોઈ સાફ કરીને ઠાકોરજીનો થાળ બનાવે છે. કોઈ એવું ન સમજતા કે મંદિરે જે મુઠડી નાખીએ છીએ એ કબૂતરાની જ હોય છે. હા, એ તો પછી કોઈ સંતો ન આવતા હોય, અથવા તો સંતોને બીજું ચોખ્ખું સીધું મળી રહેતું હોય, એટલે એ બધું એવું ગોબરું ને હળેલું સાફ કરીને સમય ન બગાડીને થાળ એમાં ન બનાવે, એટલે પછી આપણે છે તે મંદિરના ફળિયામાં કબૂતરાને મુઠડી ઉડાડી દઈ. હા, એક જણો કોઈ દી મુઠડી લાવતો નહોતો, પણ મંદિરે આવીને તરત ડબ્બો લઈને કબૂતરાને દાન કરે પરબારો નંદ ભયો. ઘણા આવી સંસ્થા હોય ને સામૂહિક, એનો વહીવટ વગર પૂછે કરી નાખે ઘણા. એને કોઈ કીધું ન હોય કે તમે સેવા કરજો, પણ એને એમ કે કબૂતરાને ચણ નાખી તો આપણને પૂન થાય, પણ તારા બાપનું નાખતો પૂન થાય, આ કોકનું ક્યાં પરબાર ઉપદ્રાવે. બોલો, રામજી પારણ બેઠી હતી સમજ્યા, કથા. તે ભગવાનનો જન્મોત્સવ આવ્યો ને, તે એક જણો છે તે પોથી ઉપર પડ્યું હતો ને, એ બધું ઉડાડીને કે નંદ ભયો નંદ ભયો. તે ઓલા ગોર બાપા કે એલા ભાઈ આ પરબારો કાં કરશો, આ માંડ થોડીક ભેટ આવી. એમ અમુક ડાયા હોય છે, પણ એ મુઠડીમાંથી સંતો ક્યારેક ભગવાનનો થાળ બનાવે છે. સમજાણું, અમે ઘણી વખત બનાવેલો છે એટલે કહું છું. ખોપાળામાં પણ એકવાર તો પ્રકરણ કાઢ્યું હતું કે મુઠડીના અન્નમાંથી સાફસૂફ કરીને આપણે રોટલા રોટલી કરવા અને ભગવાનને ધરવા અને પછી જમવું. એ ઘણા સમય સુધી ખોપાળામાં અમે હતા ત્યારે મુઠડીમાંથી રોટલા કરીને જમેલા ઠાકોરજીને ધરાવેલું, તો એ અમને ખબર પડેલી કે મુઠડી માળા કેવી લાવે છે. બહુ મહેનત કરીને સાફ કરી ત્યારે માન થાળ પૂરતું થાય. લતીપુરામાં વિવેક સ્વામીની ગયા હતા, પછી દાપાણીનું મોડું થયું, શું થયું, પછી કે હાલો ને હવે આ મુઠડીમાંથી આપણે કરીએ, પછી સાફસૂફ કરીને એમાંથી થાળ કર્યો હતો. એમાંથી દાળ વાપરે, સંતો ચોખા વાપરે, ભગવાનને ધરાવે, એટલે આપણી મુઠડી પણ પ્રભુના થાળમાં કામ લાગે છે. માટે મુઠડીનું અનાજ ગમે તેવું ન લઈ જવું, આટલું સમજવું. પોતાના વ્યવહાર મુજબ ભેટ ધરવી તો જ ગુરુદેવ રાજાની પ્રસન્નતા થાય. પોતાના વ્યવહાર મુજબ એટલે કે સમૃદ્ધ માણસ હોય એ પ્રમાણે, ગરીબ માણસ હોય એ પ્રમાણે. જો એ પ્રમાણે ન ધરો તો રાજીપોય ન મળે, એના લાભોય ન મળે. ઘણા માણસ લોભ કરીને પોતાને ન છાજી એવી નાની ભેટ ધરે છે, તે ક્યારેક અપમાનજનક ગણાય. હો, વડોદરાના બાપુભાઈ ગાર્દી હતા, બહુ સુખી હતા, સેનાપતિ હતા, 500 ગામની ખંડણી ઉઘરાવતા, પણ પોતાના ઘર મંદિરમાં ગોપાલ સ્વામી આપેલી એક મૂર્તિ પધરાવેલી મહારાજની, એને માટે હાવ હળવો હાર લાવે. તે એક દિવસ મૂર્તિએ હાર ફેંકી દીધો, મૂર્તિએ, અને મૂર્તિ બોલી કે એલા તમારા ઘરના વ્યવહાર કામકાજમાં તો કેવા કેવા રૂપિયા વાપરો છો, અમારે હારો હાવ આવા હાર લઈને આ લાવો છો. અને તો આંખ ઉગડી ગયો. પછી બહુ હારો હાર કરાવતા અને થાળ કરાવતા હારા હારા એક બ્રાહ્મણ રાખીને, એમ પછી મૂર્તિને સેવી પ્રગટ ભાવ રાખીને. ઘણી વખત આપણને એમ હોય કે હવે મૂર્તિ હારું હું બહુ ખર્ચો, એટલે ભાઈ મૂર્તિ નથી ભગવાન છે. આપણી સ્થિતિ પ્રમાણે આપણે ભગવાનની સેવા કરવી જોઈએ. ફૂલના હાર પણ એવા લઈ જવા, શ્રીફળ હાકનો પડો, કોઈ ફળ ફળાદિ શાકભાજી આદિ સારા વસ્તુ પદાર્થ દેવને છાજે, રાજાને છાજે, આપણા સદગુરુ સંતોને છાજે, એવું લઈ જવું. રાજા માટે તો વસ્ત્ર અલંકાર, દેવ માટે સુખ સગવડતા પ્રમાણે આપવું જોઈએ. હવે અહીંયા એક વાત એ સમજી લઈએ કે ગુરુ કોને જાણવા, દેવ કોને કહેવાય, રાજા કોને કહેવાય. ગુરુ એટલે આપણા ધર્મગુરુ તથા આપણને સત્સંગ પોષણ કરી મોક્ષ માર્ગે લઈ જનાર આપણા સદગુરુ તથા સંતો તથા સદગુણદાતા, સદવિદ્યાદાતા અને સંસ્કારદાતા આપણા ગુરુ કહેવાય. એમને દર્શને ખાલી હાથે ન જવાય. દેવ કોને કહેવાય? ઈષ્ટદેવ, સ્વામિનારાયણ, ભગવાન એ આપણા દેવ છે તથા એમના અવતારો તે પણ આપણા દેવ છે તથા મંદિરોમાં સ્થપાયેલા વેદમાન્ય સાત્વિક તમામ દેવદેવીઓ એ પણ દેવ છે. રાજા કોને જાણવા? જેના હાથમાં રાજ્ય હોય, સત્તા હોય. રાજાશાહી હતી ત્યારે એ બધા છત્ર સમરવાળા રાજા હતા. અત્યારે ઝબ્બો, બંડી, ટોપી, નેતાઓ એ આપણા રાજા, સત્તાધીશ નેતાઓ જેમના હાથમાં શાસન છે તથા મોટા અધિકારીઓ કે જેમના હાથમાં અધિકાર છે. ગામના સરપંચથી માંડીને વડાપ્રધાન સુધીના નેતાઓને રાજા કહેવાય અને તલાટીથી માંડીને રાષ્ટ્રપતિ સુધી બધાને અધિકારી કહેવાય તથા ન્યાયતંત્રના અધિકારીઓ, જજ વગેરે તથા સુરક્ષાતંત્રના અધિકારીઓ, પોલીસ કમિશનર વગેરે આ બધા ભેટ આપવા યોગ્ય છે. આ બધાને દર્શને જવું હોય કે મળવા જવું હોય ત્યારે ભેટ લઈને જવું જોઈએ એમ મહારાજ કહે છે. અને તેઓ ગામમાં કે ઘરે આવે તો એમનું યથા યોગ્ય સન્માન કરવું જોઈએ. આતિથ્ય વિવેક કદી કોઈએ ન ચૂકવો જોઈએ. શાસ્ત્રો આપણને એવું શીખવાડે છે એના પ્રમાણો. સગુરુ મેવાભિગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. મુંડકોપનિષદમાં આ વાત આવે છે કે ક્ષત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે તેણે હાથમાં સમિધ લઈને જવું જોઈએ. સમિધ એટલે યજ્ઞ માટેનું લાકડું. આ લાકડું ભેટનું પ્રતીક છે. આપણને શાસ્ત્રો વેદો એવું શીખવાડે છે. વળી સ્મૃતિઓમાં કહ્યું છે, રિક્ત પ્રાણીર ન ગચ્છેત રાજાનામ ક્ષત્રિયમ ગુરુમ. રાજા પાસે અને ક્ષત્રિય ગુરુ પાસે ક્યારેય ખાલી હાથે જવું નહીં, ભેટ લઈને જવું. વૃદ્ધ ચાણક્ય એવું કહ્યું કે ગુરુ પાસે ખાલી હાથે જવું એ અશ્રદ્ધા કહેવાય, અમહિમા ગણાય. લોકોને લાગે એવું, અરે ગુરુજીને પોતાને એવું લાગે કે લુખારામ એમના મહેલો આવ્યો, કાંઈ લાવ્યો નહીં. ઘણા મારા જેવા આખા બોલા ગુરુ હોય તો કે ખરા, એટલે હું લઈને આવ્યો, તો કે લેંઘો ને સડ્ડી તે અમારે એ થોડા પહેરાય. કઈ ભેટ લાવ્યો કે નહીં, તો કે એ તો હાવ ભૂલી ગયો. હો, હિરજીભાઈ ભુજમાં હતા ને, એ મહારાજને દર્શને ને સંતોને દર્શને આવે તો કોઈ દી એવો ખોટો ખર્ચો નહોતો કરતા ભેટનો. સમજે, એ મહારાજ એકવાર બહુ વઢ્યા, એ કે બાર ગામ ગયા હો, કાંઈ ફ્રૂટ કે હારી વસ્તુ ભાળો તો છોકરા હારું લઈ જાઓ કે ન લઈ જાઓ? તો કે લઈ જાય, ઘરે લઈ આવ્યો. તો કે એટલું યથ અમારામાં સંતો નથી. તો કે મહારાજ, હું પાણી તો ફેરવું છું, પાણી બધાને પાવશું. એ હિરજીભાઈ લોભને કારણે એવી વાતો કરતા હતા કે ભગવાન તો લક્ષ્મીના પતિ કહેવાય, એમને કંઈ જરૂર નહીં. હો, એમને કંઈ જરૂર નહીં. તાર જુઓ, સ્વામિનારાયણ ભગવાન એમના ગુરુ હતા કે નહીં, પણ શ્રદ્ધા નહોતી તો ભેટ લઈ જતા નહોતા. માટે ગુરુ પાસે જઈએ અને ભેટ ન લઈ જઈએ તો અશ્રદ્ધા, અમહિમા ગણાય. દેવ પાસે ખાલી હાથે જઈએ તો અધાર્મિકતા ગણાય. ધાર્મિક સંસ્કાર આપણા ન ગણાય. આપણી સંસ્કૃતિ છે કોઈ માણા મંદિરમાં ખાલી હાથે ન જાય, હા કર શ્રીફળ પડો કંઈક ને કંઈક લઈ જાય. અને રાજા પાસે ખાલી હાથે જવું એનો અર્થ એ કે આપણે અવિવેકી છીએ, આપણને વિવેક નથી, ખબર પડતી નથી કે રાજા પાસે આમ નામ ન જવાય. અથવા તો એમ કહીએ તો પણ ચાલે કે ગુરુની પાસે ભેટ મૂકીએ તે સેવા અથવા દક્ષિણા કહેવાય, દેવ પાસે ભેટ મૂકીએ તે શ્રદ્ધા ભક્તિ કહેવાય, રાજા પાસે ભેટ મૂકીએ તે નજરાણું કહેવાય. કારણ કે ગુરુ પાસે ભેટ મૂકીએ એ આપણી સેવા દક્ષિણા છે, દેવ પાસે ભેટ મૂકીએ તો સ્પષ્ટ થાય છે કે દેવ પ્રત્યે આપણી શ્રદ્ધા ભક્તિ છે, અને રાજા પાસે ભેટ મૂકીએ તો એ સ્પષ્ટ થઈ જાય છે કે આપણને આ જ્ઞાન છે. એને નજરાણું કહેવાય, ચતુરાઈ કહેવાય, ડાપણ કહેવાય. ગુરુ પાસે ભેટ લઈને જવું એ પ્રીતિ સૂચક છે, દેવ પાસે ભેટ લઈને જવું એ પ્રતીતિ સૂચક છે, રાજા પાસે ભેટ લઈને જવું એ નીતિ સૂચક છે. ગુરુ પાસે ભેટ લઈને જવું એ પ્રીતિ સૂચક શા માટે કે જો ગુરુમાં પ્રીતિ ન હોય તો ભેટ ન લઈ જવાય, આપણે ભૂલી જાય. દેવ પાસે ભેટ લઈને જવું એ પ્રતીતિ સૂચક શું કામ? તો કે આપણને જો દેવમાં પ્રતીતિ ન હોય, વિશ્વાસ ન હોય કે આ મૂર્તિમાં સાક્ષાત ભગવાન છે, તો આપણે ભેટ ન લઈ જઈએ. માટે ભેટ નથી લઈ જતા અને દેવમાં એવી પ્રતીતિ નથી, માટે દેવ માટે ભેટ લઈ જવી પડે એ પ્રતીતિ સૂચક છે. અને રાજા પાસે ભેટ લઈને જવું એ નીતિ સૂચક. જે માણસ નીતિ જાણતો હોય એને એવી ખબર પડે જ કે રાજા પાસે કંઈક લઈને જવું પડે. આ ત્રણેય સાંસારિક એવમ આધ્યાત્મિક જગતની રીતિ છે, અને એ રીતિમાં જ આલોક પરલોકની સુખ સંપત્તિ છે, આપણે જાણીએ કે ન જાણીએ. આ નાની એવી એ બાબત બહુ જ ઉપયોગી છે. ઘણી વખત આપણને આના લાભની ખબર હોતી નથી, એટલે આપણે આ લાભ લેતા નથી. શીખવું જોઈએ. મહારાજ વખતે આણંદજીભાઈ સંઘાડિયા હતા માંગરોળમાં, પોતે ઘણા ગરીબ હતા, લાકડાનું કામ કરે ઉતાર હતા. એટલે એકવાર પોતે નદીએ નાહવા ગયેલા અને નાઈ નાહતા છે, ત્યાં એક સફેદ ડ્રેસમાં બહુ લાંબો પુરુષ એને દેખવામાં આવ્યો. આણંદજીભાઈને નવાઈ લાગી, મળો આ કોણ છે. આણંદજીભાઈએ એને પૂછ્યું કે ભાઈ તમે કોણ છો? ત્યારે કે હું તમારું પ્રારબ્ધ છું. તો કે તમે ક્યાં જાઓ છો? તો કે મુંબઈ. મુંબઈ શું કામ જાવ છો? તો તમે મુંબઈ જવાના છો ને તે તમારે મોર જઈને તમારે માટે કોજરાની તૈયારી કરવી છે, સમજી ગયા ને તમે? આણંદજીભાઈ મુજાણા કે આપણે મુંબઈ જવાનું નક્કી કર્યું છે, પણ આપણું પ્રારબ્ધ આપણી મોર મુંબઈ પૂગવાનું છે, ત્યાંય આપણે સુખી તો થશું નહીં, જ્યાં જઈશું ત્યાં પ્રારબ્ધ તો હારે જ રહેવાનું. પછી મહારાજને આવીને વાત કરી, મહારાજ આ તો આવું થયું. મહારાજ કે એમ થયું? તો કે હા. મહારાજ કહે તો એમ કરો, તો મુંબઈ જવાનું રવાઈ દો. તો કે મહારાજ તો કરું હું. મહારાજ કે હું કહું એમ કરો. આ એને નવાબ ખરા ને માંગરોના? તો કે હા. એને માટે કાંઈક તમે સારી વસ્તુ બનાવીને ભેટ લઈ જાઓ. જોજો ભેટ કેસી કમાલ કરતી હે, એના ઉપર હું દાખલો દઉં. આપણને ઘણી વખત ભેટનો મહિમા નથી ને. સ્વામિનારાયણ ભગવાન રાજા મહારાજાઓને કે ગુરુદેવને કે કોઈને ભેટ કરો એનો કેટલો મહિમા હોય છે એ આમાં દેખાડે છે. ભેટ શું કામ કરે છે? એમાંય જો ટાણે ભેટ થઈ જાય, બરોબર જરૂર હોય ની વસ્તુ તમે લાવી દો, એમાં કલ્યાણ થઈ જાય. નાની એવી વસ્તુ હોય તો મહારાજ કે તમે કાંઈક રાજાને ભેટ આપો, કોઈ દી રાજાને કાંઈ ભેટ આપી છે તો કે નારીના, તો કે એવું કરો. પછી આણંદજીભાઈ સંઘાડિયાએ એક સરસ મજાનો લાકડાનો હિંડોળો બનાવ્યો. ઉતાર હતા, કારીગર હતા, હિંડોળામાં એવી કળ ગોઠવી કે ચાવી દઈ દો એટલે રમકડું કેમ એની મેળે હાલે, એમ હિંડોળો એની મેળે હાલે. આવો હિંડોળો તૈયાર કરી અને ગયા નવાબના રાજ્યમાં, વાતચીત કરી, મળવાનો સમય લીધો અને હિંડોળો ભેટ આપ્યો. બાદશાહ અને બેગમ બે હિંડોળામાં છે બેઠા અને આણંદજીભાઈએ ચાવી દીધી અને માલુર કિચડું કે ઠીસરું કે કિચડું કે છીચડું કે હિંડોળો માંડ્યો હાલવા. રાજા બેગમ સામું જોયે, બેગમ રાજા સામું જોયે અને બે જણા આણંદજીભાઈ સામું જોયે ને હશે કે એટલે આ તો કેવું પડે. વાહ, એટલે આ ભાઈ ક્યાંના તમે? અરે બાપજી અહીંનો, હે માંગરોળના. હા, આપની રૈયત છું મા બાપ. અરે શું કારીગરી કરીશ તમે કહેશે. હો બેગમ કે આમ જો આપણી રૈયતમાં કેવા કેવા કારીગરો છે, તમને કાંઈ કદર છે? અરે તું બોલ ને, તું કે એ કદર કરી. રાજાનું તેવું જોઈએ ને, કે ને આને કાંઈક આપવું જોઈએ, ભેટમાં કેટલું સેટ થઈ જાય એ જોજો તમે. હા, અને કંઈક આપવું જોઈએ કે. અને આવો હિંડોળો આ ગરીબ માણસે આપણને આપ્યો, સમજ્યા? હું નામ તમારું? તો કે આણંદજી. બેગમ કે આજથી આણંદજી મારો ભાઈ, લ્યો ભાઈ બનાવ્યો અને શાહજાદાનો મામો, એનો કુંવર હોય ને એને શાહજાદો કે, એનો મામો. આણંદજીભાઈ કે જામી ભેટમાંથી, હો સંબંધ માંડ્યા થાવા મોટા માણા રે. સ્વામિનારાયણ ભગવાન કેવું શીખવાડે, ભેટમાંથી આણંદજીભાઈનું જીવન એવું અપ ટુ ડેટ સેટ કરશે, આપણને એમ થઈ જશે કંઈક લઈને જાય પણ જાડેવા જજો. પછી રાજાએ પૂછ્યું કે આણંદજીભાઈ કાંઈક કામકાજ હોય તો બોલો, જો ભેટમાંથી, હો એ કાંઈ કામકાજ હોય તો બોલો. સમજાણું ને? મહારાજે શીખવાડેલું કે રાજા ખુશ થાય ને જો કે કે કાંઈ કામકાજ હોય તો કહેજો, તો હું કહું એટલા શબ્દ કહેજો. અરે અન્નદાતા પ્રભુ, તમારી કૃપાથી રોટલે તો સુખી છીએ પણ જરા આશીરો નથી, સમજ્યા? આપણી નજર પડે ત્યાં થોડીક જગ્યા આપી દો ને, ગારાનું ખોરડું બાંધી ખાઈ, મા બાપ તમારી રૈયત છી. બાદશાહ કે આમાં શી વાત છે, કોણ છે હાજર? ત્યાં તો બે ત્રણ જણા કે જી હજુર. આણંદજીભાઈ ને જ્યાં સારું લાગે ત્યાં એમને ચાર ખોરડા થાય એટલી જગ્યા આપી દો. જી હજુર, કાલ આવજો. સારું. આણંદજીભાઈ ગયા મહારાજ પાસે. મહારાજને કે મહારાજ ભેટમાંથી તો બહુ સારું કામ થયું. એમ તો કે ચાર ખોરડાની જગ્યા હુકમ કર્યો રાજાએ, કાલે આવવાનું કીધું છે. મહારાજ કે પાછા ટાણે પૂગી જજો. આ તો બધું એવું ને, ક્યારે પાછું મન ફરે નક્કી નહીં. ઘણા દાન મારે આપવું છે એમ કે ને એટલે તરત લઈ લેવું જોઈએ. એને માંડ માંડ 70 વર્ષે ધોત્યું ઓઢાડવાનો સંકલ્પ થયો હોય અને આપણે એમ કે મારે ધોત્યું જ છે, તમે એમ કરો ને બે ચાર નોટબુકો લાવી દો ને. કે જોશું સ્વામી, ગયું ધોત્યું, નોટ પેન તો ગઈ જ લીધી, તમારું ધોત્યું જાય. આ તો આણંદજીભાઈ રાજી થયા. પછી બીજે દી ગયા, હારે રાજાના માણસો આવ્યા. મહારાજે શીખવાડ્યું કે આણંદજી તને કેને બોલો, કઈ જગ્યાએ જગ્યા જોઈ છે? તો પેલું જૂનું ગામ પડી ગયેલું છે ને, હાવ અવાવરું ને આમ બધું બાવળિયા ઉગી ગયેલા છે ને, ત્યાં જગ્યા માગજો. સારું મહારાજ. રાજાના માણસો હારે આવ્યા, બોલો હુતારભાઈ કઈ જગ્યાએ જગ્યા તમારે જોઈ છે? એ તો કાંઈ બહુ હરખું ન બોલે, એનું બધું એવું જોઈએ. બોલ ભાઈ ક્યાં આવો આવો બાપા આવો કે અહીંયા આપો કે ચાર ખોરડાની જગ્યા આપી દીધી. સારું લ્યો આવ્યા મહારાજ ભાઈ મહારાજ જગ્યા મળી ગઈ. મહારાજ કહેવો એક કામ કરજો તો હું દિવસે પાયા નહીં ખોદવાના. કેમ? રાતે રાતે ખોદો. અરે પણ મહારાજ રાતે અંધારું હોય ને. મહારાજ કે ભલે અંધારું અંધારું ઘણી વખત હારું. રાતે રાતે ખોદો એવું નહીં માનવાનું અંજવાળું જ હારું ક્યારેક અંધારું હારું. સારું કે એ રાતે રાતે પાયા ખોદતા હતા એમાં હોનાના ચરું નીકળ્યા. હા ગીન્યું ગીન્યું હોનાની. આ તમારા જેવા ગઢા માણા ભાળે ને તો આંખ્યું પોળી થઈ જાય. હોનાની ગીન્યું નગદ નાણું હોળવલું હોનું હો પછી હોનીનો હાથ નહીં અડેલો. હા હોનીનો હાથનો અડે ત્યાં સુધી હોળવલું રે. એ અડ્યા પછી જ એમાં બધો આફડ શેટ આવે. પછી તો ભાઈ બધા ચરું નીકળ્યા ને એ લઈને મહારાજ ભાઈ આવ્યા. મહારાજને કે પ્રભુ આમાંથી તો આવું બધું નીકળ્યું. મહારાજ કે હજી ભેટનો ચમત્કાર બતાવવો હશે. ભેટ શું કામ કરે છે? આમાંથી છે ને થોડીક ગીનીયું જુદી કાઢો ને બીજું બધું મૂકી દો હરખું. સમજ્યા? એક નાનું માટલું ગોતી કાઢો અને એમાં ભરો અને પછી જઈને નવાબને કહો કે મા બાપ તમે આપેલી ભૂમિકામાંથી આ સુવર્ણ નીકળ્યો છે. એ તો અમારું નહીં ને મહારાજ. તમે અમને જમીન આપીશ કાંઈ હોનું આપ્યું જાવ એમ કહેજો. ઉપડ્યા ભેટ ધરવો. જઈને નવાબને સમાચાર કેવડાવ્યા કે ઓલા આવ્યા હતા ને ઇંડોળાવાળા હુતાર. કેવા? પાછું મોટા માણસ નામ ક્યાંથી યાદ રહે. ઓલા ઇંડોળાવાળા હુતાર મળવા માગે છે. બેગમ કે ઓ મારો ભાઈ બોલાવો બોલાવો. જ્યાં અને મારે માટલું મૂક્યું. આ શું છે? કે મા બાપ તમે જે જગ્યા આપી એમાં અમે પાયો ખોદતા હતા એમાં આ ધન નીકળ્યું. આપને દેવા આવ્યો છું. કેમ જે એમાં અમારો હક નહીં. તમે જમીન આપી એટલે ખોરડું બાંધી ખાવું ને રળી ખાવું. આ આપ લઈ લો. રાજા કહે છે ભલામણ અમે તને આપ્યું તે આપ્યું. બેગમ કહે છે બરાબર ભાઈ એમાં નીકળે એ અમારું ન કહેવાય. આપણું નહીં ને મહારાજ તો કે હા હા. શું કહો છો? કે ના પાછું લઈ જા. હા અમે તો છે ને પાતાળ સુધીની પૃથ્વી તને આપી એમાં જે નીકળે એ તારું. ચિંતા કરીશમાં? તો કે જેવી અન્નદાતા આપની મરજી. એમ કરીને માટલું લઈને પાછા આવ્યા. મહારાજે કેટલો સરસ આઈડિયા બતાવ્યો. જો બધા માટલા બધું હોનું લઈને ગયા હોત તો રાજા કે મૂકી દો અંદર આટલું બધું હુતાડા તારે શું કરવાનું આ તો અમારા કામનું. પણ થોડુંક લઈ ગયા ને એટલે રાજાને એમ થયું કે હાલો આટલું લઈને હું જીવ ઘાલીને કામ છે. આ જા જા ભાઈ અમે તને બધું આપ્યું. આ મહારાજને આવડે એવું કોને આવડે? પાછું ભેટનો ચમત્કાર આવો. સમજાણું? ઓલ્યા પરશુરામ ભગવાનના બાપા જમદગ્નિ ઋષિ ત્યાં સહસ્ત્ર અર્જુન સૈન્ય નીકળેલા. એ ઋષિ બહુ ખુશી થયા. તે કામદુધાના પ્રતાપે હોનાની થાળીઓ મેવા ને મીઠાઈ ને ગાડલા ને વાલીસાન બહુ ઝાઝુ બધું કર્યું. ઝાઝુ કર્યું તે ઓલા રાજાની સૈનિકોની આંખો પોળી થઈ ગઈ કે ઓ હો 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 આ બધું આની પાસે ક્યાંથી? એટલે આ જાણો તો ખરા આ ઋષિ વનમાં રે એની પાસે આ બધું ક્યાંથી? કે જાણ્યું કે આનું કારણ છે આ ગામ કામદુઘા ગાય. રાજા કે આ લંગોટાને કામદુઘા ગાયનું શું કામ? આવી ગાય તો રાજમાં શોભે. જો આ કરી સાઈસ રોટલા રાખ્યા હોત તો બહુ વાંધો ન આવે. માટે ભેટમાં બહુ ઝાઝા સરુડા ન થવું કારણ કે મુશ્કેલી થાય ક્યારેક. થઈ ત્યાં જમદગ્નિને આ આપણે કયું ગામ? ખેડૂએ બહુ સારા મકાન કર્યા ને બાપુને પધરામણીએ ઉદઘાટન વખતે વાસ્તુમ બોલાવ્યા. મકાન જોઈને બાપુને દાટ ગળી ગઈ. સમજ્યા? બની ગયેલો પ્રસંગ છે આઝાદી પહેલા પહેલાનો. એની પેઢીઓને બધું છે આ ઓલા સ્વામીના કૃષ્ણપી સ્વામીના ગુરુ જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી એને બધાને ઓળખે છે. અને પછી આમ બેઠા બેઠા બાપુ કે પટેલ બહુ સારા મકાન કરે. હા મા બાપ આપની કૃપા. પણ પટેલ પૈડા કેમ ન નખાવ્યા? પૈડાની જરૂર હતી કે બાપુ હું સમજ્યો નહીં કે પૈડા નખાવ્યા તો સારું હતું પટેલ. કે બાપુ પણ શું કહેવા માગો? તો કે અમારે જ્યાં લઈ જવા હોય ને ઢળી જવાય ને પૈડા નખ્યા હોત તો તારે ન ફરવું પડત. હવે એમ કરજે ઉશાળા લઈને હવે રે યોજાજે, આ તો અમારે રહેવા જેવા છે. ભાગી જવું પડ્યું હતું ગાડું જોડીને. કયા ગામમાં એ વાત બની છે, એ ગામનું નામ ને એ પટેલો ક્યાં રહેવા ગયા એનું નામ ને એના પેઢીઓમાં કોણ છે એનું નામ બધું શાસ્ત્રી સ્વામી જાણે છે. મને કીધું હતું પણ હું બધું ભૂલી ગયો. જોયું એટલે માપ મારે હું માપ. જમદગ્નિ ઋષિએ બહુ સ્વાગત કર્યું. બોલો કે આને હું આ ઋષિ મુનિ જંગલમાં રે, હવે આને હું આ હામો ધાન ખાનાર અને આ બધું કે લાવ પાડો ગાય. એમાંથી ડખો કેટલો થયો. ઋષિ મરાઈ ગયા ને સહસ્ત્ર અર્જુનના છોકરાય કપાઈ ગયા ને સહસ્ત્ર અર્જુન મરાઈ ગયો ને ધનોત્પનોત થયું ને એમાંથી તો 21 વાર ધરતી ક્ષત્રિય રહિત કરી પરશુરામે કુવાડો લઈને. એ જોઈને સાસિત રોટલા દીધા હોત તો કાંઈ ન થયું હોત. આ મારું તારણ છે. એટલે પછી બહુ પાછું ભેટનું ભેટ લઈ જવી, આપણા ગજા પ્રમાણે લઈ જવી પણ સમજીને લઈ જવી. આણંદજીભાઈને થોડીક ગીનીઓ દેવાનું બતાવવાનું કીધેલું તે રાજાને, એમાં હું જીવ જાય તે પાછી આલી. પછી મહારાજ કહે હવે રાતે રાતે ખોજ્યો તો ગજી રાતે રાતે જ દિવસે નહીં તો કે રાતે રાતે. પછી બીજું નીકળ્યું ઘણું સમજ્યા. મહારાજ કહે હવે એમાંથી હારી મેળ્યું સણો, હવે વાંધો નહીં તમારે બેડો પાર. પછી એમાંથી ભાઈ મેળ્યું શણીને હારા મકાન કર્યા અને 5 ગામમાં પૂછાય એવા સુખી થયા. હવે આ શ્રીજી મહારાજનો પ્રતાપ તો જુઓ. પણ શેમાંથી આ બધું સેટ કર્યું? તો પછી ભેટ મૂકવાનું સમજવી નહીં આપણે. હા લુખા એમને મળ્યા જાય. બોલો ઘણા તો સુખી ને મોટા ગણાતા ડાયા માણા હોય તે એને બધું આપણે આપવું પડે. હાર ને કંકુન સોખાન તારે એ આપણું પૂજન કરે તો હું દાંત બહુ કાઢું. મેં કીધું મારે બેટો હાર આપડો હો, ગળું આપડું, માઈક આપડું, નામ આપણે એનું લેવાનું ત્યારે એ પાછું આવે. અને એમાં પાછું એનું નામ ન લીધું હોય તો મને કેમ ન બોલાયો? મારે હું પૂજા નહીં કરવી હોય તે પણ ઘરે જ પૂજા પો લઈને આવે ને તને કોણ ના પડે? પૂજા પોય અમારો અને કપાળ અમારું અને તું માથાને દુખાવો. આવું છે. મેં કીધું હવે આટલું ઘણું. પણ સંતો કહે છે કે આણંદજીભાઈની વાત પૂરી કરો. હવે દસ્તાવેજ બાકી રહી ગયો હું. હવે પાછું એ મહારાજનું કામ પાકું એટલે પાકું જ કરાવવું પડે. પછી આણંદજીભાઈ આવ્યા કે મહારાજ બધું થઈ ગયું સરસ પણ બાપુએ કાંઈ લખાણ નથી કરી આપ્યું. મહારાજ કે તારી ભૂલ થઈ કે નહીં? માતા પિતા કે દીકરા સાથે લખાણ કર્યા વગેરે વ્યવહાર ન કરાય કેસ, એમાં મુશ્કેલી. તો હવે કેમ કરવું? તો કેમ કરો, ઓલી હોનાની ગીનીયું નીકળી ને રાજાએ રાખી નહીં એમાંથી એક કુંવર હારું ઉતરી કરાવો ઘરાણું અને એ કુંવરને ભેટ કરો. તો કે જેવી આગી ને પછી સરસ મજાની ઉતરી કરાવી અને શાહજાદાના ગળામાં પહેરાવ્યો અને એની બાઈએ જોયું તે એની બાને એમ થઈ ગયું ઓહો હો હો શું આ સરસ. કારણ કે એક બે વાર તો કીધેલું આણંદજીભાઈએ પણ કોઈ સાંભળેલું નહીં દસ્તાવેજ કરવાનું એટલે મહારાજે પછી પાછલે બાણેથી ભેટ ઘૂંસાડી. ઘણા કામ છે ને આગળથી ન થાય પછી શું કરવાનું? આમ કરવા પડે. પછી રાણી કહેશે કે ઓહો આ તો મારો ભાઈ લાવ્યો ઉતરી. પછી કે ભાઈ કાંઈ કામકાજ હોય તો કહેજો. તો કે બીજું તો કાંઈ નહીં બેગમ્બા, પણ મને પેલી જગ્યા આપી છે ને એનો જરાક લખાણ બાકી રહી ગયું. તો લખાણ નથી કરી દીધું હજી તમને? તો કે ના ના હવે બાકી રહી ગયું, એનું કામ જ એવું છે, આવવા દો. કે બોલો, એ રાજાના રાજા હોય, આપણને ખબર ન હોય. પછી રાજાભાઈ સાંજે આવ્યા ઘરે ને છોકરાના ગળામાં ઉતરી ભાળીને માંડ્યા ખુશતા, ઓહો આવું સરસ ઘરાણું તને કોણે પહેર્યું? તે તમારે તો વાતું જ કરવી છે ને, કોણે પહેરાયું? હું મારા ભાઈએ પહેરાયું. તો કે વાહ, તારો ભાઈ બહુ સારો. કયો ભાઈ? તો કે ઈંડોળાવાળો, અને પછી ઘણા ભાઈ હોય જે સારો લાગે ને ભાઈ બનાવ્યો હોય. ઓલા હિંડોળા વાળા કે હા, એ તો બહુ સારો ભાઈ છો તારો. હા, તો કે પણ તમને કઈ માધ્યમ છે સારો છે એનો? તે કે શું થયું? તો કે એને ઓલી જગ્યા આપી, એનું કઈ લખાણ કરી દીધું? તો કે એ રહી ગયું. તો કે તમારે આવા કામ પેલા એ કરો, પછી બીજી વાત. ત્યાં તો કે હાજર જી મહારાજ, અટાણે ને તાણે લખાણ કરો. બોલાવો એલા લખાણ કરનારાને. લખાણ કર્યો રાજાએ, સહી કરી કે બોલાવો ને આપી દો. આણંદજીભાઈને ઘરે માણા બોલાવા આવ્યો. હાલો બાપુ બોલાવે, આ ઉતરીની ભેટનો પ્રતાપ. બોલો, હરખી ભેટ પગાડી હોય તો માણા ઘરે તેડવા આવે ચાર ઘોડાની બગી લઈને? વાત કરો, દસ્તાવેજ આપી દીધો, લો કામ થઈ ગયું. આ જે ત્રણ જણા છે, ગુરુદેવ ને રાજા, એ ત્રણેયનું આપણે કામ છે, એને આપણું કામ નથી. આપણે થોડીક જ એને ભેટ દઈએ, એમાં આપણું બહુ મોટું કામ થઈ જતું હોય છે. એટલે મહારાજે આ વિવેક શીખવાડ્યો છે, બધાને કામનો છે. અમે જો સાધુ સંતો જાજો તો પ્રસાદ આપીને જ બધો કામ ધંધો સેટ કરીએ. લાડોળીનું બોક્સ એ અમારી ભેટ, એટલે તરત જ બધા રાજી થઈને સ્વામીજી શું છે, બોલો શું કામ છે, બધા કામ થઈ જાય. હા, બંટા ગોળી એટલે જેવી તેવી નહીં. અમારે વડતાલ છે ને, અથાણાના મરચા બહુ કામ કરે. ગાંધીનગરની ઓફિસ સુધી એની સુગંધ લહેરાય. હા, એ મરચાની ભેટથી તો બધાય ખુશ. ભગવાનની કૃપા, બીજું શું. માટે કાંઈક ને કાંઈક ભેટ આપવી, આ વિવેક શીખવો. મહારાજ ઘેલાને કાંઠે નાઈને બેઠા, તાપ બહુ હતો. મહારાજને તાપ ન લાગે એટલે ચાર સાધુ, એ એક સાધુનું ખેસ્યું આમ પકડીને મૂસું રાખ્યું, સમજ્યા? પછી લાકડી આમ બાંધ્યા ખૂણા, તે ત્રણ કટકા મળ્યા ને, એક કટકો મળે નહીં લુગડું બાંધવાનું લાકડીને ઠેબે. એક ભરવાડને હતો ને, એને કડી એની કહ તોડીને ભેટ કરી ભાઈ. અરે કે લ્યો મહારાજો બાંધો. બોલો, એ કહ બાંધીને મહારાજે એમ જોયું, એ ભેટમાં એનું કલ્યાણ થયું. હે, એ બરોબર ટાણે જે ભેટ આવે ને, એ તો બહુ મોટું કામ કરે. એ આવડવું જોઈ, ટાણાની ભેટ બહુ જ કામ કરે. બોલો, અમે ભણતા હતા ને ઓલા સાધુએ અમને પેન આપી હતી, અમારે ક્યાં ભૂલાયશ? સમજ્યા? હજી સાંભળેશ કે એણે આપણું કામ કર્યું હતું. એવી તો ઘણી બાબતો છે, બધાના જીવનમાં એ બનેલી હોય છે. ઘણા માણા એમાં કાંઈ સમજતા નથી, ભેટ કરવામાં કશું ન સમજે. અમે નરસંડામાં હતા, એમાં એ ગરીબ ભગત આવતા મંદિરે, કોઈ દી કાંઈ ગલ્લામ ન નાખે. અમે રોજ ભાળીએ. શું મેં એક દિવસ કીધું તો મને કે ભાઈ હવે આ બધું અમે જ બનાવ્યું છે ને? મેં કહ્યું, પણ ભગવાનની એવી આજ્ઞા છે કે દેવ મંદિરે ખાલી હાથે ન જવાય. મને કે અમે બધું કરી જ નાખતા હોઈએ, એક હામટું કરી નાખતા હોઈએ. એમ જવાબ આપ્યો, પણ વાત ન માન્યા. ભગવાનનો જેને મહિમા નહીં, એને ભગવાનની આજ્ઞાનો મહિમા શું હોય? અને એ વળી ભગવાનના દર્શને આવે, એમાં શું વળે? કથા પારણે સાંભળવા જઈએ ત્યાંય ભેટ લીધા વગેરે ન જવાય. લ્યો, એવો નિયમ છે. કથા આપણને સંભળાવે છે એ વક્તાને આપણે કાંઈક ને કાંઈક એનું મહેનતાણું ચૂકવવું જોઈએ. એક ગામમાં એક ડોશી એવા હતા, કોઈ દી ભેટ ન લઈ જાય, પણ કોઈને ખબર ન પડવા દે, સમજાણું. ખાલી ખોટી એક ઠેલી રાખે અને એમાં અમથે અમથો હાથ નાખે અને ડબ્બામાં અમથું મામા મમ કરે. હવે જાણે કે મારી કંઈક દાણા લઈને આવ્યા છે ભેટ લઈને, પણ હાવ લુખા લિમિટેડ કંપની બોલો. અને ઘણા તો ભેટ મૂકવાની તો આગી રહી, મંદિરમાં કાંઈક સારું ભાળે તો ઘરે ભેટ તરીકે લઈ જાય. હા, હવે ભેટ આમ લાવવાને બદલે આમ પાછી રિવર્સ કરે, બોલો. પછી આપણે કહીએ કે પણ આ મંદિરનું તમે ક્યાં લઈ જાઓ છો, ત્યાં તમારે ઘરે જ લાવ્યા છો તમે સ્વામી, આ બધું અમારું અમારું છે, અમે અહીં લાવી કે ન્યા લઈ જઈ શું ફેર પડે. આપણે કે તમે લાવ્યા છો, હવે હું ને મારો ભાઈ લાવ્યો છે, તારે શું તમે લાવ્યા છો, તમારા બાપા મૂકી ગયા હશે એને બતાવાય નહીં. મંદિરમાં હારો બગીચો હોય ને ફૂલ હારા હોય ને તો એ તોડીને ઉપાડે, સમજાણું. એક જણા ને મેં કીધું, અરે હવે કાકા અહીં મંદિરેથી ફૂલ તોડીને ક્યાં લઈ જાઓ, મુરબ્બો બનાવ્યો છે કાકી તે અહીં એસન્સ નાખવો જ કે. મેં કીધું પણ અહીં મંદિરના ફૂલનો જ એસન્સ નાખવો જ કે, બીજે જડતું નથી. કાકી નવરીને તું નવરો, મેં કીધું આ પાંચ ફૂલ થાય છે ઠાકોરજીને ચડાવવા માટે, એ પાછો તું ક્યાં લઈ જા. મેં કીધું રવા દો રવા દો, મને કે છે એમ તમને શું બલ પડ્યું. એટલે આ કીધું પાણી અમે ભાઈ બગીચાને, તે તમારે ઘરે જ પાણી લાયા છો લે. તેથી આપણે ના ના આ પાળા જેવા પાળા હતા, એટલે ગમે એ ગમે એવું બોલે. આ તો હામુ જોઈને કે જ્ઞાન સ્વામી છે, જસવણાયન જસવણ, હવે કોઈ નહીં બોલતું. તમને કોઈ અટાણે બોલતું હોય મુજાશો નહીં, પછી બંધ થઈ જાય છે એની ખાતરી હું, પછી ન બોલે. એક જણા તો રોજ મંદિરેથી ફૂલ ઘરે લઈ જાય, પછી રોજ મને મન થાય કે આને ના પાડું થોડાક ફૂલ અને આ ઘરે ક્યાં લઈ જાય. પછી મેં એક દી કીધું, મેં કીધું ભાઈ તમે ઘરે ફૂલ અહીંથી કેમ લઈ જાઓ છો. મને કે ઘરે અમારું મંદિર છે, મંદિરે ચડાવું છું ભગવાનને, નોય મારે સારું લઈ જતો. લ્યો મેં કીધું પતી ગયું, હવે આ મંદિરે ફૂલ લઈ જાય ને એને ઘરે મંદિર છે ત્યાં ચડાવે છે, એટલે એનું કરવું હું. બોલવા જ ન દે ગુજરાતમાં તો પડપડ પડપડ પડે, એટલું બધું બડબડબડ બોલે તો આપણને એમ થાય કે આનું કરવું હું. કોણ જાણે એને હું ગળામાં શબ્દોનો જથ્થો હોય સણણ સણણ નીકળે પટફડાટ. ગુજરાતમાં કોઈક લોકો ઝઘડ્યા હોય ને, આપણે જો ઘરમાં બેઠા બેઠા સાંભળ્યું હોય ને તો આપણને એમ જ થાય બે ત્રણના માથા જ કપાઈ ગયા છે, સમજ્યા. બહાર આવીને જોઈએ ને તો હામ હામી બોલતા જ હોય, કાંઈ ન કર્યું હોય, સમજ્યા. અને કાઠિયાવાડમાં આપણને એમ થાય કે આ જરા કંઈક અવાજ થયો, બાકી કાંઈ થયો નથી. આવીને જોઈને તો બે ચાર ગલોટિયા ખાઈ ગયા હોય, બોલે નહીં ભડાકા જ કરે. આ બધા દેશગુણની વાત કરું. બહુ ઝાઝા વર્ષ થયા સત્સંગમાં, ભજ ભજનો અનુભવ થાય, ગામડાઓ ફરે અને અનુભવ બહુ થાય, ત્યાં જ બધી ક્વોલિટીઓ મળે ને વિચિત્ર. ઘણા હરિભક્તો આજ સત્સંગમાં એવા છે કે ક્યાંય રે ભેટ લીધા વગર તે મંદિરે નહીં ગયા હોય, સંતને દર્શને ભેટ લીધા વગર નહીં ગયા હોય કોઈ દી નહીં. અને એમાં સંતને કાંઈક જરૂર હોય ને જો કોઈ કે ભેટ કરી દીધી તો રંગ રહે. એનું દ્રષ્ટાંત તમને કહું, બધા જાણો છો. કાળવા નદીએ ગુણાતીતાનંદ સ્વામી નાવા ગયેલા અને સ્વામીને ટાયર ચડી અને તાપવાની જરૂર હતી, અને પેલા મુસલમાન ડોશી અને એનો છોકરો બાવલો, સંતોએ કીધું કે ભાઈ આ લાકડા આપીશ તો શું કરવાશ, તો કે અમારા એક ફકીર છે અને ઠંડી ચડી ગઈ છે. એની માએ કીધું કે બેટા ફકીરની સેવા તો કરાય, આપી દે લાકડા. એ ભેટમાં આપ્યા સંતને લાકડા, અને એનેથી ગુણાત્યાન સ્વામી તાપ્યા, શુદ્ધમાં આવ્યા અને એટલું બોલ્યા કે આણે કોણે ભાઈ આપણને લાકડા ભેટ કર્યા, તો કે આ ગરીબ છોકરાએ તો કે બેટા તારા માથેથી ભારો ઉતરી ગયો હવે. છોકરો કઈ સમજ્યો નહીં કે બાબાજી શું કે છે. તો બેડો પાર થઈ ગયો, ભાઈ જાઓ ધુબા કાઢ્યો. હવે એ લાકડા હુકા એના કેટલા રૂપિયા આવે, પણ ટાણે ભેટ થઈ ગઈ તો એના ફળ રૂપે એ જૂનાગઢનો દિવાન થયો બાઉદીન. બાઉદીન કોલેજ આજે એની સાક્ષી પુરુષ. આ છે ભેટનું માધ્યમ. આ બોલો, શ્રી કૃષ્ણ ભગવાન શેરડી ખાતા હતા, સોય તો વાગ્યો અને બીજી બધી રાણીઓ તો પાટો હોદવા દોડ્યું, કઈ ગાભો લીરો જડી જાય બાંધી. અને દ્રૌપદીએ ભાઈ હાડી ફાડી નાખી ફાડ દઈને, અને ભગવાનને પાટો બાંધી દીધો. ભગવાને તાતણા ગણ્યા, 999 તાતણા થયા. અને પ્રભુ બોલ્યા કે 999 હાડી તારી મારી પાસે લેણી નીકળી. કેવી પૂરી? ચિરહરણમાં. આ ભેટનું ફળ, એ નો હાડી ફાડી પાટો ન બાંધ્યો હોત તો પછી શ્રીજી મહારાજ ગઢડામાં શેરડી ખાતા હતા અને મહારાજને સોતો વાગ્યો, તે બીજા બધા આગા પાછા થતા, જીવા ખાચરે 700 રૂપિયાનું મંડીલ પહેર્યું હતું માથે, ફાળ લઈને ફાડ્યું અને મહારાજને પાટો બાંધ્યો. એટલે મહારાજે એના બધા ગુના માફ કર્યા અને અંતિ અક્ષરધામ આપ્યું. ભાઈ આ ભેટમાંથી મળ્યું. આમ જો ટાણે કામ કરતા આવડે તો બેડો પાર થઈ જાય. અને બીજી વાત કહું, સુદામા જ્યારે ભણતા હતા ઉજ્જૈનમાં સાંદિપનીના આશ્રમે, તેથી તો ચણ્યા ભગવાનના ભાગને ખાઈ ગયેલા. પણ પછી એમના ઘરવાળાએ કીધું કે દ્વારિકા જાવ મળવા, અને આવ એમના ભગવાનને રાજાને દર્શને ન જવાય. તે પૌવાની પોટલી આલી. બોલો, હવે જો સુદામા ભેટ લીધા વગર ગયા હોત તો કાંઈ મળત? સાચું કહેજો, કાંઈ નહોતું. ગરીબ હતા છતાંય પણ પૌવા 2-4 મુઠ્ઠી એના ઘરનાએ શેકીને પોટલી બાંધી હતી કે એમનામ જવાય નહીં, આ ભેટ લઈને જાઓ. અને ભગવાન દ્વારિકાધીશે જ્યાં 1 મુઠ્ઠી પૌવા ખાધા ત્યાં તો આ હોનાને મેલ થઈ ગયા. સમજ્યા? બીટી બીજી મુઠ્ઠી ખાધા ત્યાં તો માલિકર ફર્નિચર થઈ ગયું, હિંડોળા મિંડોળા ચકાચક. ત્યારે પછી તો આંચકી લીધા પટરાણીઓએ. હા, એ વાત તો બધું ખાઈને બધું દઈ દે, આખો મેલ આઈનો દ્વારિકાનો. પોટલીઓ આંચકી લીધી, પણ એ મુઠ્ઠી પૌવાની ભેટમાં પોરબંદરનો સુદામા કેવા સેટ થઈ ગયા કહો જોઈ. આમ વાત છે. અને તમને કહું, આપણે ધરતી માતાને અન્ન ભેટ આપીએ છીએ ત્યારે ધરતી માતા પછી આપણને ઢગલા મોઢે આપે છે કે નહીં? તો ભેટ તો જોઈ. આ વાત છે. એટલે ભગવાન સ્વામિનારાયણે આ શ્લોક આપણને ખાલી હાથે ન જવું એમ કરીને કેટલો મસ્ત મજાનો વિવેક શીખવાડ્યો. જો ને આપણે બોટાદના વાલે અરુણભાઈ, જણેશ, જયેશભાઈ, અનિલભાઈ, હોની ને ત્રણભાઈ, કોઈ દી ખાલી હાથે ન આવે, આપણે બધા ભાળીએ છીએ. તે ઈસવીસન 1900માં વિવેક સ્વામી ચતુર્ભગત એને મળેલા અને એના યોગથી સત્સંગ થયેલો. ભગતજી એને નિયમ આપેલું કે તમારે દર રવિવારે દર્શને આવવું. ખોપાળા હતા ત્યાં આવતા, પછી અહીં કુંડળ આવે છે કા એમ. અને એ નિયમ એને હજી સુધી પાડ્યું, બોલો 17-18 વર્ષથી. અને આવે ત્યારે કોઈ દી ખાલી હાથે ન આવે. સાબાશ છે ને? આવો વિવેક બધાએ શીખવો જોઈએ. બોટાદના વજુદાદા પરીખ હતા, જ્યારે આવતા ત્યારે કંઈક લાવતા. સમજ્યા? જીવમાં પૈસા થોડાક ગમતા ડોહાને વાણિયાને કોઠે જીવ, પણ ભગવાનની આજ્ઞા પાળતા. કોઈ દી ખાલી હાથે ડોહા આવ્યા નથી, કાંઈક ને કાંઈક લાવ્યા હોય. વડોદરાના પ્રભાતસિંહ વાળા હતા, વાળા સાહેબ, એ જ્યારે આવે ત્યારે ભેટ લાવતા. પછી આપણા ઓલા વિનોદભાઈ આઈસ્ક્રીમવાળા, છેઠ સત્યનગરમાં તમે ભણતા હતા તેથી આવતા 2 જામફળી 1 કેળું પણ લઈને આવે, સાધન ચરણમાં મૂકીને પછી પગે લાગતા. તાર આવો વિવેક બધાને હોતો નથી. હા, કાલ હું અહીં કુંડળમાં રસ્તા ઉપર વોક કરતો હતો, એમાં અમારા જૂના જાણીતા એક બગડના મિત્ર મળી ગયા. મને કહે, જય સ્વામિનારાયણ સ્વામી, જય સ્વામિનારાયણ. દાવો હું આવ્યા મને કે દર્શને, મેં હું લાવ્યા મારી હારું, મને કે લાવ્યો કાંઈ નથી, મેં કાંઈ ભેટ ન લાવ્યા, તો કઈ કાંઈ લાવ્યો નથી, ટેવ જ નહીં, કશું લાવવાની. તો મેં કીધું ભગવાને નથી કીધું કે ભગવાનના સંતના દર્શને જાય ત્યારે ખાલી હાથે ન જવું, તો કે પણ હું તો ભૂલી ગયો. મેં કીધું એમ નામ થોડુંક દર્શન એવાય, તો મને કે લ્યો હું લઈ આવું, મેં કીધું ના ભાઈ લઈ આવવું નથી, પણ હવે જ્યારે આ બધું આવું કરવા જાય ત્યારે ધ્યાન રાખવું. આપણે યાત્રા કરવા જઈએ ત્યારે બધા મંદિરે ગ્રહસ્થએ કાંઈક ને કાંઈક ગલ્લામ પધરાવવું જોઈએ. એમાંય જો આપણે મંદિરનું કાંઈક વાપર્યું, ઉતારા પાણી વાપર્યું, ન્યા જમ્યા, તો એ પ્રમાણે ગ્રહસ્થએ ગલ્લામાં નાખવું પડે, કાં પાવતી ફાડવી પડે. શાકોત્સવ હોય જમવા ગયા, ખીચડી ઉત્સવ હોય જમવા ગયા, રવિ સભા હોય ત્યાં જમ્યા, અરે પ્રસાદ લીધો હોય તોય, એ પ્રમાણે મંદિરમાં આપણે નાખવું પડે. નહીંતર મંદિરનું ધર્માદાનું કોકનું દાનમાં આપેલું આપણા પેટમાં આવે ને ઘરમાં આવે તો આપણને નુકસાન કરે સંસારી લોકોને. સાધુ સંતોને એ નિયમ નથી, કેમ છે એને તો આ બધું રાખવાની જ ના છે, ભેટ આપવાની આ ક્યાંથી હોય. ભાવનગરના રમેશભાઈ હાલપરા જ્યારે આવે ત્યારે કાંઈક ને કાંઈક હોય જ એની યારે, એના ઘરના તૈયાર કરીને ઠેલામાં દઈ દે, સમજાણું. મહેશભાઈ લેક્ઝેક્શનવાળા ટોપલાને ટોપલા લઈને આવે, અમારે જ ખાધું ખૂટે નહીં, તમને બધાને આપીએ તોય ખૂટે નહીં, છોકરાને વેચવું પડે. આમ ઘણા હરિભક્તો છે, આ તો મોટા મોટા નામ લીધા. અમદાવાદમાં ભલે યોગેશ વી ડોડિયાસ નાગનેશના નાનો છોકરો પણ બહુ ટેવ હારી, બધાએ જાણે. મનસુખભાઈ મિસ્ત્રી બોલો, ક્યારેય ભેટ બેટ લીધા વગર આવે નહીં. આપણા ડૉક્ટર ગંભીરસિંહ સુરેન્દ્રનગરના બધાએ જાણે, ખાલી હાથે ક્યારેય ન આવે. આવા તો બહુ ભક્તો છે, અને તમે બધા એવા જ છો. આ તો મેં એટલા નામ લીધા, બાકી કોણ એવા નથી, પણ બધાના નામ હું લઈ શકું નહીં, કારણ કે મારે શિક્ષાપત્રી ભાષ્યની કથા કરવાની છે. તમને એમ થતું થશે કે અમે કદી ભેટ લીધા વગેરે આવ્યા, અમને નો તમે ધ્યાનમાં લીધા. અરે બાપા, તમે બધા ધ્યાનમાં જ છો, તમ તમારે મુજાઓમાં બધા આનંદ માર્યો. તો વાલા ભક્તો, આ રીતે આ શ્લોકમાં ત્રણ આજ્ઞા અમે એક થયો. હવે બીજી, વિશ્વાસઘાતો નો કાર્ય. સતાનંદ સ્વામી આ આજ્ઞાની એવી વ્યાખ્યા કરે છે, વિશ્વાસઘાતસ્તુ કિમ, પ્રશ્ન કર્યો કે વિશ્વાસઘાત એટલે શું. તત્કાર્ય મહમ અવશ્યમ કરિષ્યામી ઇત્યાદિ વાક્યૈહી કચ્ચિદ આશ્વસ્ય તતસ્તદ અકર્ણમ વિશ્વાસઘાત. તારું કાર્ય હું ચોક્કસ કરી દઈશ, એમ વિશ્વાસ આપે અને પછી કામ કરે નહીં, આને કહેવાય વિશ્વાસઘાત. સ ન કર્તવ્ય, તે વિશ્વાસઘાત ન કરવો. આ શતાનંદ સ્વામીએ અર્થદીપિકામાં કરેલી વ્યાખ્યા છે, ધ્યાનથી સાંભળો, ફરી વાર વાંચું છું, કે તારું કાર્ય હું અવશ્ય કરી આપીશ, એમ એવા વાક્ય બોલીને એને વિશ્વાસ આપ્યો અને પછી ટાણે એ કામ ન કર્યું, આને કહેવાય વિશ્વાસઘાત. જન્મીને આપણે આવડા મોટા થયા, એમાં કેટલાનો કેટલી વાર આપણે આ વિશ્વાસઘાત કર્યો હશે વિચારો જોઈ, કેટલાનો કર્યો હશે બોલો. બહુ જ માણસોને આનું કોઈ જ્ઞાન ભાન જ નથી. આજકાલ તો એવો એક રિવાજ નીકળ્યો છે કે આજ પાડવાની કે ભાઈ મારું આ કામ તમે કરી દેશો, હા હા ચિંતા કરવામાં થઈ જશે, અને પછી કર્યું જ ન હોય. પેલું કહેવાય છે ને, દરજીની હાન ને હોનીની હવાર, વિશ્વાસ આપે છે કરે નહીં કાંઈ. શિક્ષાપત્રીને એ વાત મંજૂર નથી, દ્રઢ વિશ્વાસ નહીં આપવો, થોડુંક રાખવું કે જોશું થઈ જશે, કરી દઈશું, બહુ નક્કી નહીં, મહેનત કરશું, હા હા આવશું તમારા લગ્નમાં, હા હા પ્રયત્ન કરશું, જો ભાઈ સમય મળશે તો આવી જશું, અમારે થોડાક રૂપિયાની જરૂર હતી, આ જોશું થશે દેશું, પણ વિશ્વાસ નો આપવો. એ બિચારો આપણે વિશ્વાસે રહે અને આપણે ખરેખર એને દગો દઈએ એટલે એનું હૃદય બહુ દુખાય, બહુ પીડા પામે અને એનું પાપ આપણને લાગે. આપણે ઘણી વખત આ બાબતને સમજતા હોતા નથી અને કેટલાયને આપણા તરફથી કડવો અનુભવ કરાવીએ છીએ. ઓલો માણસ જિંદગીભર એ કડવા અનુભવને ભૂલતો નથી કે તું એ જ ને તે દી મને સકળે સડાવી દીધો હતો. માટે ધ્યાન રાખજો દરેક સત્સંગીઓ, કોઈને વિશ્વાસ આપતા નહીં ચૂંટણી સિવાય. ચૂંટણીમાં બધા પક્ષને ફૂલ વિશ્વાસ આપવો, સમજ્યા? એ જ ધર્મ છે. ન્યા ન કહેવાય તને હું મત દેવા નથી તો પછી મરાઈ જઈએ આપણે. મતદાન ગુપ્ત રાખ્યું છે એનો અર્થ એ છે કે ખોટું બોલવાની સંપૂર્ણ છૂટ છે. વિશ્વાસ આપવો બધાને તમે તમારે. હમણાં એક ચૂંટણી થઈ, એમાં એક ભાઈ હારી ગયા, હારી ગયા તો બહુ તોફાન કર્યું, રોવા માંડ્યા ને બધાને ભેગા કર્યા, ધમાલ કરી કે તમે લોકો મને દગો કર્યો છે, દગો તમે બધા કહેતા હતા કે તમને મત આપશું અને તમે મને મત આપ્યો નથી, તમે મને આપ્યો હોય તો હું હારું કેવી રીતે, તમે સમજો છો તમારા મનમાં? માંડ્યો લંગરાવા બરાબરને બધાને, તમારે મને નહોતો દેવો તો ના પાડવી હતી, તમે મને દગો કર્યો. તો એક જણો બોલ્યો, એ બૂમો પાડ્યો, બૂમો પાડ્યો, દગો હેણો કર્યો, મતદાન ગુપ્ત શું કામ રાખ્યું છે? જો ખુલ્લું જ દેવાનું હોત તો ગુપ્ત શું કામ રાખ્યું? પણ તમને આ પડે તે હું અમારે તને ના પાડવી કે હાલી નીકળ્યો છો તે, અને તું કયા હિસાબે કે અમે નથી દીધો, શું ખાતરી તારી પાસે? તો હારી ગયો, હારી ગયો એ અમે નથી દીધો, કોકે નહીં દીધો હોય. ડખો થયો. એમાં વળી એક બહુ મહાશય તેજ ભાષાના હતા, એને એમ જ કીધું, એ રોતલ તો હું કામ ઉભો રહ્યો હતો, આમાં તો હારે થાય, હાર સહન કરવાનો વેત નહોતો તો ઊભું નહોતું રહેવું, હાલી નીકળ્યો છે તો અમને હું લંગલાય રંગલાય કરે ખખડાય, આવો ડખો થાય. એટલે ચૂંટણીમાં તો કોઈએ કહેવું જ નહીં મને વિશ્વાસ આપીને તમે મત ન દીધો, એમાં તો વિશ્વાસ આપીને જ ન દેવાનો હોય, એમ જ હોય. અદભુત વ્યાખ્યા કરી સતાનંદ સ્વામીએ. હવે સવાલ ઉભો થયો કે માણસ વિશ્વાસઘાત શા હારું કરતા છે, શું કામ વિશ્વાસઘાત કરતા છે, શું વિશ્વાસઘાત કરીને કામ છે, શા માટે કોકને આવો કડવો અનુભવ આપણા તરફથી આપણે એને કરાવવો જોઈએ? તો મારી દ્રષ્ટિએ એના ચાર હેતુ છે. પહેલો હેતુ, સત્ય પાલનની નિર્બળતાને લીધે પરિસ્થિતિ વસાત. બીજો હેતુ, કોઈ જવાબદારી કે સોંપાયેલું કાર્ય તે આપણે સ્વીકાર્યું હોય પછી પ્રામાણિકપણે ન કરી શકીએ, આળસ પ્રમાદ રાખીએ ન કરીએ, એમ પણ આપણે નથી વિશ્વાસનું પાલન કરતા. ત્રીજું કારણ, સ્વાર્થને કારણે, આપણા સ્વાર્થને કારણે, કપટને લીધે ઈરાદાપૂર્વક આપણે હામાનો વિશ્વાસઘાત કરીએ છીએ, આપેલો વિશ્વાસ પાળતા નથી. ફરીવાર કહું છું, સાંભળો. પહેલું, આપણી પરિસ્થિતિ એવી આવી ગઈ હોય, કરવું હોય ન કરી શક્યા આપણી નબળાઈને લઈને. બીજું, એવી નબળાઈ તો નહોતી પણ આળસ પ્રમાદને ગાફલાઈને લઈને આપણે આમાંનો વિશ્વાસઘાત કર્યો. ત્રીજું કારણ, એમાં આપણી પરિસ્થિતિ નહોતી, આળસ પ્રમાદ કે ગાફલાઈ નહોતી, ઈરાદાપૂર્વક જ આમાંને વિશ્વાસ આપીને આપણે પછાડ્યો. ત્રણ હેતુ છે. પહેલો હેતુ ઓછો પાપદાયક છે, બીજો હેતુ એનાથી વધારે ખતરનાક પાપ દેનારો છે, અને ત્રીજો હેતુ તો મહાપાતકી બનાવે છે આપણને. એનું તો બહુ પાપ લાગે છે જે ઈરાદાપૂર્વક કપટ રાખીને પોતાના સ્વાર્થ હારું હામાને છેતરીએ અને એનો વિશ્વાસઘાત કરીએ, એને વિશ્વાસમાં લઈને વેતરી નાખીએ, એનું તો મહાપાપ થાય છે, એ તો ભોગવવું જ પડે. અને લગભગ માણસો આમાંથી બચ્યા હોય તો પ્રભુની મોટી કૃપા. પહેલી વાત કરું છું કે આપણે એને કીધું કે તારું આ કામ કરી દઈશ, આપણે અર્તું કરી દેવું તું, મહેનત કરી દોડ્યા, પણ એવી પરિસ્થિતિમાં આવી ગઈ, એવી મુશ્કેલી આવી ગઈ કે આપણે ન કરી શક્યા. આપણે એ વચન પાલનમાં, સત્ય પાલનમાં નબળા પડ્યા, એટલે આપણાથી ન થયું, પરિસ્થિતિ આવી ગઈ. ઓલો બિચારો હેરાન તો થયો જ, પણ એનો આપણને રંજ હોય, દુઃખ હોય તો પાપ ઓછું લાગે. ઘણી વખત આપણે આ રીતે કોકનો વિશ્વાસઘાત ન છૂટકે કરી બેસતા હોઈએ છીએ, ન કરવો હોય તોય. બીજી બાબત, કોઈ જવાબદારી લીધી, આપણે કોઈને વચન આપ્યું, આપેલું કાર્ય માથે લીધું, સ્વીકાર્યું, પછી પ્રામાણિકપણે ન કરી શક્યા તો આપણી ગાફલાઈ હતી, ચૂકી ગયા, આળસ આવી ગઈ, પ્રમાદ આવી ગયો, ભૂલી ગયા અને વિશ્વાસઘાત થઈ ગયો. કરવો નહોતો, સમજાણું, પણ આમાં એવું નહોતું કે આપણી શક્તિ નહોતી, નહોતા કરી શકતા, કોઈ પરિસ્થિતિમાં આવી ગયા, એવું કાંઈ નહોતું. થાપ જ ખાઈ ગયા, ગાફલાઈ રહી ગઈ, આળસ આવી ગઈ. તો ઓલા કરતાં આનું પાપ વધારે છે. હવે ત્રીજી બાબત, સ્વાર્થને કારણે આપણો પ્લાન જ હોય, આને આવા આવા વચન કહીને બરાબર વિશ્વાસમાં લઈ લો અને પછી વેતરી નાખો, સાચું બતાવીએ જ નહીં, ખોટું ખોટું કહી અને છેતરી જ મારવાનો હોય. આવા જે વેપારીઓ, ધંધાકીરી માણસો જે કોઈ જગતમાં છે, આ બધા મહાપાપી સમજો, મરીને એને નરકમાં જવાનું છે. અહીં ભલે રૂપિયા ભેગા કર્યા, એને બહુ લોકોનું બગાડ્યું. હવે આવા વિશ્વાસઘાતીઓને કેવા ફળ મળે છે તો જગજીવન મોદી શિક્ષાપત્રીમાં એણે કરેલી ટીકામાં એવું લખે છે કે વિશ્વાસઘાતથી ક્યારેક હામાની જિંદગી બરબાદ થઈ જાય છે અને તેને આત્મઘાત કરવાનો પ્રસંગ આવી શકે છે. માટે વિશ્વાસઘાત તો વ્યક્તિની હિંસા કરવા બરોબર છે, ખૂન કરવા બરોબર પાપ લાગે છે. આ ફળ એને ભોગવવું પડશે, વિશ્વાસઘાતીને આ ભોગવવું પડશે. અને એના માટે સ્મૃતિ પ્રમાણરૂપ છે, સમહાપાતકી ભૂમૌ યો વિશ્વાસ્ય અન્ય મર્દયેત, વિશ્વાસ્ય અન્ય મર્દયેત. આ જગતમાં જે વિશ્વાસ આપીને કાર્ય ન કરે પણ તેને દુઃખ ઉત્પન્ન કરે તે પૃથ્વી પર મહાપાતકી છે, મહાપાતકી, જેને મહાપાપી કહેવાય છે. વિશ્વાસઘાતથી માણસને જેટલું દુઃખ લાગે છે એટલું દુઃખ એને માર મારો ને તો પણ લાગતું નથી. બે થપાટ મારી દો ને તો એટલું દુઃખ નથી લાગતું જેટલો એની હારે વિશ્વાસઘાત કરીને દગો કર્યો હોય ને એમાં લાગે એટલું. વિશ્વાસઘાતથી માણસનું હૃદય બિલકુલ ભાંગીને ભૂક્કો થઈ જાય છે, ભૂક્કો થઈ જાય છે. એમાં પતિ પત્નીમાં, માતા પિતામાં, બાળકોમાં, ભાઈ ભાઈમાં, દેરાણી જેઠાણીમાં, નણંદ ભોજાઈમાં, સગા સ્નેહીઓમાં, મામા ભાણેજમાં, અંદરો અંદર પૂરો વિશ્વાસ આપીને પછી એને ભાંગી નાખવામાં આવે છે, તોડી નાખવામાં આવે છે, ત્યારે ઓલાનું હૃદય લોચા થઈ જાય, લોચા. ગુરુ શિષ્યમાં લોચા વળી જાય, ક્યારે રે તમારી પાસેથી આ અપેક્ષા નહોતી રાખી, દુનિયા તો દગો કરે સાલી, તે કર્યું આ મારી અરે તે જ તારીખે. આવા વિશ્વાસઘાતને લઈને કેટલાય ભાઈઓ ભાઈઓમાં વેર, પતિ પત્નીમાં વેર, સગા સગામાં વેર, માતા પિતાના બાળકોમાં વેર, છૂટા છેડા, છૂટા ઘર, નોખું પડવાનું, વ્યવહાર તૂટી જવાનું, અબોલા થઈ જવાનું, આ બધું જે બને છે ને એનું કોઈ પણ કારણ જો મુખ્ય હોય તો વિશ્વાસઘાત. માટે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે વિશ્વાસઘાતો ન કાર્ય, આ ધંધો કરો નહીં મારા સત્સંગીઓ, વિશ્વાસઘાત કરવાનું કામ બંધ કરો. હા, તમે હાવ ચોખી ના ન પાડી શકો તો ગોળ ગોળ કરો કે જોશ ભાઈ, થશે તો કરીશ, અવાય તો આવીશ, અપાય તો આપીશ, એવું એવું રાખો, સમજાણું. પણ તમે તો એવા એવા વાક્ય બોલો, તમે તમારે ચિંતા કરીશ નહીં, ચોક્કસ મારો વિશ્વાસ રાખજે, કરી દેજો, હા હા થઈ જ ગયું હમણાં જ, બોલો આવા વિશ્વાસ આપીએ અને પછી કાંઈ ન કરીએ. બોલો, ન કરી શકીએ, ન કરીએ તો વાંધો નથી, પણ હા ઈરાદાપૂર્વક ટાળી જ દઈએ ઓલાને. કૃત્યાઓ ઉત્પન્ન કરી કાલીદત્તે, અને પછી કહ્યું કે છપૈયામાં અમારો દુશ્મન હરિપ્રસાદ પાંડેને એના જન્મો છે ને એને મારવાનો છે. એ કૃત્યાઓ કે નચિંત થઈ જા, હા મરી ગયો સમજ, મારી નાખશો? હા હા કાચું ટમેટું ખાઈ એમ ખાઈ જાઓ. કાલીદત્ત કે તમારો બાપ એમ ખવાય એવો નથી, બહુ કઠણ છે, દાંત ભાંગી નાખે એવો. અરે ચિંતા કરોમાં, અમે 250 જેટલું છીએ, લુગડાવાળીને લુગડા વગેરેની ભૂકા કાઢી નાખી. કાલીદત્ત કે તો જાઓ પેલા નાસ્તો કરાવો કે દારૂ માંસ ખવડાવો અમને, અમે હલકા માણા હલકું ખાઈને પછી હલકા કામ કરી. ખવડાવ્યું બધું ઉપડ્યા, પછી હનુમાનજી ભટકાઈ ગયા, તે મારી મેં તોડી નાખી. તે બધીને ઓર્થોપેડિક દવાખાને દાખલ કરવી પડી, 2-2 મહિના માંડ રૂજ આવી. હવે એનાથી થયું નહીં, કાલીદત્તને વચન આપ્યું હતું, પણ હવે પરિસ્થિતિ જ એવી થઈ ગઈ તે વચન પાલન થઈ શક્યું નહીં. એવું આપણે ક્યારેક કોકને આપેલું વચન ન પાળી શકીએ તો વાત જુદી છે. હવે એમાં કરવું હું, હનુમાનજી ભટકાઈ ગયા, ભાંગી જ નાખે આઈડિયા પછી ન થાય. પણ કાંઈ કર્યા વગરના આપણે છે તે હા વાત ઊંચા કરી દઈએ, કોકને દગો દઈએ, એ તો હાલું બહુ મોટું પાપ હોય. એવા લબાડથી પરમેશ્વર અમારી રક્ષા કરજો. અદભુત વાત આવે છે. વિશ્વાસઘાત નહીં કરો બાપા. એવું વિશ્વાસઘાતથી હૃદય ભાંગી તૂટી જાય છે જે ફરી રિપેર કરવું મુશ્કેલ છે. રોજ ન આવે વિશ્વાસઘાત કરનાર માણસ ઉપર ફરી વિશ્વાસ લાવવાનું કામ અતિ મુશ્કેલી વાળું થઈ જાય છે. માટે વિશ્વાસઘાત ન જ કરશો બાપા, ન જ કરશો. ભગવાન ક્યારેય વિશ્વાસઘાત કરતા નથી, કદી નહીં. એટલે જ દુનિયા એને પ્રેમથી માને છે અને પ્રેમથી પૂજે છે. ઠાકોરજીની મોટામાં મોટી જો નબળાઈ હોય તો એ છે, એ કોઈનો વિશ્વાસઘાત નથી કરી શકતા. બોલો, આપણે એનો વિશ્વાસ કરો, એ વિશ્વાસઘાત નહીં કરે. વિશ્વાસ એવાનો કરો કે જે આપણા વિશ્વાસનો ઘાત ન કરે. ભગવાન એવા છે, મોટા પુરુષ એવા છે, વિશ્વાસઘાત ન કરે ગમે એ થઈ જાય. અને જગતમાં એવા ઘણાય થઈ ગયા, આપેલા વચન ખાતર મરી ગયા, હો નથી વિશ્વાસઘાત કર્યા. અને ઘણાએ બહુ કર્યા છે. થોડાક દાખલા જોઈ લઈ જો. દાદા ખાચર અને જીવા ખાચરનો કેસ ભાવનગરમાં ચાલતો, ત્યારે દાદા ખાચરનો એક નોકર હતો કાયો ભાઈ કરીને. દાદા ખાચરના તમામ વ્યવહારને એ સારી રીતે જાણતો. જ્યારે ભાવનગર કોર્ટમાં કેસ ચાલુ થયો ત્યારે દાદા ખાચરે કાયાભાઈને પૂછ્યું કે જો ભાઈ તું બધું જાણેશ, આ તો અમારો કાકા ભત્રીજાનો ભાઈઓ ભાઈઓનો કેસ છે, સાચી હકીકત તું બોલવાનો હો તો સાક્ષી તરીકે તને લઈ જઈએ. ત્યાં કાયોભાઈ કે બોલીશ બોલીશ તો કા, પણ જો અમારો કાકો બહુ મહાન છે, તું સામાન્ય માણસ છો, મારો કાકો તને ખૂણામાં બોલાવીને કહેશે કે બોલીશ તો ટાળી દઈશ, બોલતો નહીં. કેમ થાય? તો કે ગમે એ થઈ જાય નહીં, હું તમારા રોટલા ખાઈને તમારી ભેળો રહું છું, હું સાચું બોલીશ કે કોર્ટમાં. કાયો ભાઈ દાદા ખાચરને કે, દાદા ખાચરને એવો વિશ્વાસ આપ્યો. દાદા ખાચર કે તો ભલે ગયા ભાવનગર, અને કોર્ટમાં જ્યારે બરોબર બોલવાનું થયું, જીવા ખાચરે એક બાજુ બોલાવીને કહી દીધેલું કે જો બોલ્યો ને તો તારી વાત છે. તે માળો ફરી ગયો. હો, અને પૂછ્યું વકીલે કે બોલો આ બાબતમાં, તો કે હું કાંઈ જાણતો નથી. દાદા ખાચર કો આંસકો ખાઈ ગયો, અરે તારી જાતનો. ઓલા વકીલ કે તમને લાવ્યા છે સાક્ષી તરીકે, તમે દાદા ખાચરની ત્યાં કામ કરો છો, દાદા ખાચરને ત્યાં ઘણા વર્ષથી નોકર તરીકે રહ્યા છો, તમે ન જાણતા એવું બને નહીં. તો મને કાંઈ ખબર નથી કાકા ભત્રીજામાં હું ડખો, હું આ હું તો નોકરી કરી ખાવ સાહેબ. દાદા ખાચરને ત્યાં બોલાય, કોર્ટમાં બેઠા હોય ને સાંભળતા હોય તો કેવો ઘા વાગે. આંચકો ખાઈ ગયા દાદા ખાચર, હો અરે અરે, એટલે આને કરીને કાંઈ કહેશે કેવો મારા વિશ્વાસ આપ્યો ને કેવું અત્યારે એને દગો કર્યો. ન બોલ્યો. કોર્ટ પૂરી થઈ, બહાર આવ્યા એટલે દાદા ખાચર કે કાયા આમ જ બસ, જો તારે આમ જ કહેવું તું તો પહેલેથી કહેવું તું ને કે હું સાક્ષી નહીં પૂરું. મોટો જબર વિશ્વાસ આપી ગઢડાથી ભાવનગર સુધી લાંબો થયો અને અહીંયા તું ખોટું બોલ્યો, તું નથી જાણતો, જાણવા છતાં ના પડી, ફટ છે તને દાદા ખાતર જેવા હરિભગત અકળાય ને એટલું બોલ્યા ને ફટ છે તને. ત્યાં કાયાભાઈ મગજ ખાઈ ગયો, ગાંડો થઈ ગયો, જિંદગી આખી ગાંડો રહ્યો. આ વિશ્વાસઘાતનું ફળ નીકળ્યું. બોલો જેવા ખાતર મારે તો એક બે લાફા મારત, પણ આખી જિંદગીના ગાંડા ન થઈ જત કાયાભાઈ. પણ દગો કર્યો દાદા ખાતરનું હૃદય દુખાણું, સાપ લાગી ગયો. બોલો, માટે કોઈને દગો ન કરતા હો, સાપ લાગી જાય. ગરીબને કરશો ને તો ગરીબનો સાપ લાગશે, પત્નીને દગો કરશો ત્યાંનો સાપ લાગશે, પતિને દગો કરશો ત્યાંનો લાગશે. મા બાપ છોકરાને દગો કરે તો પાપ લાગે, છોકરા મા બાપને દગો કરે તો પાપ લાગે, શિષ્ય ગુરુને દગો કરે કે ગુરુ શિષ્યને દગો કરે પાપ લાગે. કેમ જે આ છે ને સહન કરવું જ ભારે છે. આત્મીય જનનો વિશ્વાસઘાત દગો સહન કરવો બહુ ભારે હોય છે. હૃદય એ ભાર ખમી નથી શકતું, એટેક આવી જાય. વાત કરો છો તે દગો ના કરાય, વિશ્વાસઘાત ના કરાય, ના કરાય ના જ કરાય. પાંચ માળા ઓછી ફેરવો વધુ ફેરવો, દાનેશ્વરીના દીકરા થઈને રોજ લાખોના દાન ન દો ચાલશે. અરે રોજ હળી કાઢીને મંદિરે જઈને ઊંધા નહીં પડો તો હાલશે. જ્યાં સાધુને ભાળો ને જેસવાણી જેસવાણી કરીને ગલોટિયા ન ખાવ તો હાલશે. દગો કરવાનું બંધ કરો, વિશ્વાસઘાત નહીં કરો પ્લીઝ. સભામાં હેથકના વખાણ કરવા ને ફૂલાવવા ને પૂજવા ને કેટલું કરીને પછી આપણે ને આપણે આપણા પૂજ્યનો પાછા વળી વિશ્વાસઘાત કરીએ, શું કામ આ ધંધો કરવો જોઈએ? સમજી જવું જોઈએ કે નહીં? શિક્ષાપત્રિ ભાષ્યની કથા સાંભળ્યા પછી જેણે જેણે ભૂતકાળમાં આવું આવું કર્યું છે એ બધાએ બધું સંભાળીને પ્રાયચિત કરજો ભાઈ. આ નથી સહન થતું. ઈસુના બે શિષ્ય ઈસુને દગો કર્યો હતો, એકનું નામ જુડાસ ને એકનું નામ પીટર. ઈસુને જ્યારે યહૂદી ધર્મના જે બધા ધર્માચાર્યો ધર્મગુરુઓ હતા એ વાહે પડી ગયા કે તું આટલો બધો મનાસ પૂજાશ કેમ, અને તું એમ કેમ કે છે કે હું પરમાત્માનો દીકરો છું, આ કે હું છું ભગવાનનો દીકરો, તમે છો તમે માનો. પણ આ વાત ઓલા લોકોને હદી નહીં એટલે વાહે પડી ગયા. પછી રાજાને સાધ્યો અને ઈસુને અને એના માણસોને પકડવા માટે એણે વોરંટ બહારું કાઢ્યું. હવે ઈસુ જંગલમાં આવી ગયા, સમજાણું, અને એને બધી પોલીસ ગોતતી હતી. તો ઈસુનો એક જુડાસ નામનો શિષ્ય હતો, બહુ નિષ્ઠા દેખાડતો ને હારે રહેતો, એને પકડ્યો યહૂદીઓએ ધર્માચાર્યોએ અને ફોહ લાવ્યો કે તું બતાવી દે ઈસુ ક્યાં છે. પહેલાં તા કે મને ખબર નથી, તો કે બોલ ભાઈ તું કે ઈ દેશું બોલ. મનાવતા મનાવતા તે સેન્ટમાં માન્યો, ત્યાંનું નાનું સેન્ટ એટલે 30 રૂપિયા સમજો આપણે, 30 રૂપિયામાં ઈસુના શિષ્ય જોડાશે. ઈસુને બતાવી દીધા કે આ જગ્યાએ આ જંગલમાં એ હંતાણા છે. પોલીસ પૂગી ત્યાં ઈસુને પકડ્યા, બહુ માર્યા અને ક્રોસમાં ચડાવી દીધા, દેહાંત દંડ દઈ દીધો. પછી આ જુડાસને એટલો બધો પસ્તાવો થયો કે 30 રૂપિયામાં મેં મારા ગુરુ મારા જે ગણું એ આત્મી એને મેં ફાંસી ચડાવી દીધા. પહેલાં કદાચ એને એવું નહીં લાગ્યું હોય કે આટલું બધું આનું ભયંકર પરિણામ આવશે. પછી એને ક્યાંય શાંતિ થાય નહીં, માથામાં કીડા પીડ્યા હોય એવી ઉપાધિ થવા માંડી. છેવટે પછી એણે આત્મઘાત કર્યો, જુડાશે, એનું ફળ આ મળ્યું. માટે વિશ્વાસઘાત નહીં કરો. પછી બીજો શિષ્ય હતો નો પીટર, તે આગલી સાંજે બધા વાળું કરતા હતા, સમજ્યા, તે બધી વાત થતી હતી. ઈસુ બધી ભવિષ્યવાણી બોલતા હતા, કે આવું થશે આવું થશે આવું થશે. અને એ વખતે તમારેથી કે જોવાશે નહીં, તમે મારી પડખે નહીં રહ્યો, ત્યાં પીટર કે ગમે એ થઈ જાય હું તમને છોડું નહીં, કે તમારા માટે પ્રાણ આપી દઉં, કે એવી નિષ્ઠા બતાવી. તે ઈસુ જમતા જમતા કે તું ગમે એ વાત કર, પરંતુ ટાણે ઊભો નહીં રહે, તો કે કોઈ દી ન બને કે હું ન ભાગું મરી જાઉં તોય. તો કે આપણે જોશું, સમજાણું. અને પછી ઈસુને પકડ્યા, એક કંઈક હતું ચર્ચ જેવું ત્યાં લઈ ગયા, અને ત્યાં પછી પગલી ભેગી થયેલી ને પછી માંડ્યા મારવા. આ તે દિહારી હતો પીટર. પછી અમુક અમુક લોકો ઈસુને મારતા મારતા બોલ્યા કે આવડો આ ઈસુનો માણસ છે. પીટરને પકડ્યો અને કહે છે તું એટલે આની હારે છો? તો કે ના ના. તો કે તું ઈસુને ઓળખતો નથી? તો કે ના, હું નથી ઓળખતો. એટલે ઈસુ હામું હામું જોઈ રહ્યા, એટલે તું મને ઓળખતો નથી, તું મારી હારે નથી? પણ ઓલે આ બહ બહાટી બોલાવતા ને મારતા ને, એટલે આને એમ થયું જો હા પાડી કે હું હારે છું, એને ઓળખું છું, એનો માણસ છું, મને મારી મને ધોઈ નાખશે, ના જ પાડી. એટલે ઓલા લોકોએ મૂકી દીધો, પછી ભાઈ ભાગી ગયા. આવો વિશ્વાસઘાત શિષ્ય કરેલો ઈસુને. દુર્યોધને એના કાકાના ભાઈઓ પાંડવો સાથે કેટલો કેટલો વિશ્વાસઘાત કર્યો. લાક્ષાગ્રહ બનાવીને પાંડવોને મોકલ્યા કે નહીં? કેવો વિશ્વાસઘાત! એ તો ભગવાને બચાવ્યો. અમદાવાદનો સુબો શ્રીજી મહારાજને જાણે ભગવાન માનતો હોય એમ ખૂબ માન સન્માન સાથે એના બંગલામાં ત્યાં ભદ્રમાં પધરાવ્યા, પધરામણી કરાવી, અને મારા તેલના ટાંકામાંથી આસન કર્યું. કેવો વિશ્વાસઘાત બોલો! આપણી આઝાદીની લડાઈ ચાલતી હતી, અમીચંદનું નામ ઇતિહાસમાં એટલું બધું ગાજ્યું છે. આજે દગાખોર ને માણસો આ અમીચંદ નીકળ્યો એમ કે છે. સત્યપાલનવાળાને કેમ કે ભાઈ આ તો હરિચંદ્ર છે, એમ વિશ્વાસઘાતીમાં અમીચંદનું નામ લેવાય છે. આ અમીચંદ નામનો માણસ શીખ હતો, અમૃતસરનો વેપારી હતો, કલકત્તામાં શરાફ એટલે નાણાવટીનો ધંધો કરતો. સાંભળજો, અંગ્રેજો ભારતમાં આવેલા ધીમે ધીમે બધા રજવાડા સર કરતા હતા. આ સમયે બંગાળના રાજ્યમાં નવાબ સિરાજુદ્દૌલા નામના હતા બાદશાહ બંગાળમાં, અને એને જીતવો અંગ્રેજોથી અશક્ય હતો. સિરાજુદ્દૌલા અંગ્રેજ અધિકારી એ વખતે રોબર્ટ ક્લાઇવે હતા, ક્લાઇવે. એણે આ અમીચંદને પકડ્યો, બહુ મોટો વેપારી, કે આના દ્વારા આ બંગાળનું રાજ્ય લેવું સિરાજુદ્દૌલાને જીતીને. એટલે અમીચંદને બોલાવ્યો અને અમીચંદને કીધું કે તું કે એટલા રૂપિયા, તારે આમાં દગો કરવાનો છે. એમાં એક તો જાણે સિરાજુદ્દૌલા નવાબનો સરસેનાપતિ મીર જાફર, અને બીજો શ્રીમંત શ્રોપ જગત શેઠ, અને ત્રીજો રાય દુર્લભ, આ ત્રણને તારે અમારા વિશ્વાસમાં લાવીને છેતરવાના છે. નવાબ વિરૂપ કાવતરું કરવા આને તૈયાર કરી દેવાના છે. અમીચંદ કે કાંઈ વાંધો નહીં, કરી દઈશ. રૂપિયા બોલો 30 લાખ. કેટલા? અમીચંદને અંગ્રેજોએ 30 લાખ રૂપિયા પણ કહ્યું. 1867 ઈસવીસન માન્યો. હવે એની લખાણની બે નકલો બનાવી. એકમાં 30 લાખ આપવાનો ઉલ્લેખ ન કર્યો, એક લાલ કાગળની નકલ કરાવી, તેમાં ઉલ્લેખ બતાવ્યો. લાલ કાગળની નકલ હાલે નહીં સરકારમાં, સમજ્યા? એમાં ઉલ્લેખ બતાવ્યો પૈસા દેવાનો, અને ઓલી અસલ જે કરીને લખાણ એમાં બતાવ્યો જ નહીં ઉલ્લેખ. અંગ્રેજોએ અમીચંદને દગો કર્યો, અમીચંદે સિરાજુદ્દૌલાને દગો કર્યો, અને પછી ફોડી નાખેલા એના સરસેનાપતિને. અને પછી 1867 પ્લાસીનું યુદ્ધ થયું, એમાં બંગાળનો નવાબ સિરાજુદ્દૌલા હાર્યો, કારણ કે એનો સેનાપતિ ફોડી નાખ્યો અમીચંદે, અને અંગ્રેજોની જીત થઈ. અંગ્રેજોને હાથમાં બંગાળનું રાજ આવી ગયું, અને પછી અમીચંદે કીધું કે સાહેબ મારા 30 લાખ. એટલે સાહેબે કીધું કે તે તારા રાજા સાથે દગો કર્યો ને અમે તારી હારે બેટા. તો કે પણ લખાણ કર્યું છે એ? તો કે આ લખાણ લાલ નું હોય ને, લાલ અક્ષરમાં, એ સરકારમાં માન્ય નથી. અને આ કાળા અક્ષરમાં કર્યું છે ને એમાં અમે તને પૈસા દેવાનું લખ્યું નથી. તારે થાય એ કરી લે જા. પણ અમીચંદે દેશદ્રોહ કર્યો. પોતાના જ રાજાને એક વિધર્મી સત્તાની હાથે હરાવ્યા, વિદેશીને હારે હરાવ્યા. એટલે બહુ મોટો દગાખોર માણસ ગણાનો આ અમૃતસરનો શીખ. એટલે આજે કોઈ માણસ વિશ્વાસઘાત કરે તો એને એમ કહેવાય છે કે આ સાલો અમીચંદ નીકળ્યો. રાજા રજવાડાઓમાં વિશ્વાસઘાત પૂર્વે બહુ થયા છે. કોઈ અંદરનો ફૂટે પછી જ ગઢનો કિલ્લો તૂટે, પછી જ મરે, પછી જ લડાઈ થતી, રાજ જાતા. આજ પણ રાજકારણમાં વિશ્વાસઘાત કરે એવા બહુ અમીચંદો છે, બહુ જ વિશ્વાસઘાતો થાય. અરે ઘરમાં ઘરમાં કુટુંબમાં કુટુંબમાં થતા હોય તો જ્યાં રાજ્ય જેવી સત્તા પ્રાપ્ત કરવાની હોય એમાં તો બધી દગાબાજી હાલતી જ હોય, સવાલ જ નથી. પણ ભગવાન સ્વામિનારાયણને આવો ધંધો પસંદ નથી. એ ના કહે છે, વિશ્વાસઘાતો ન કરતે હો. સ્વામિનારાયણ ભગવાન આપણને વિશ્વાસ આપવાનું કોઈ પ્રેશર કરતા નથી કે તમે વિશ્વાસ આપો, એ બાબતે મહારાજનું કોઈ દબાણ નથી. પણ વિશ્વાસઘાત નહીં કરવા ઉપર તો પૂરેપૂરું દબાણ છે. પૂર્વે રાજા મહારાજાઓ પણ વિશ્વાસઘાત નહોતા કરતા. સાધુ સંતો ધર્મગુરુઓ તો કરે જ ક્યાંથી, આજ ક્યાંય ઠર્યા જેવું નહીં. બોલો, રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાહુ અરુ વચન ન જાય. આવી રીતિ, પ્રાણ જાય પણ વચન ન જાય. એવા એવા રાજા રજવાડાઓમાં કેટલાય માણસો નિષ્ઠાવાન નીકળ્યા. અરે રાજા રજવાડાના સામાન્ય નોકરો હોય, બહેનો હોય, તોય પણ મરી જાય પણ વિશ્વાસઘાત ન કરે એવા થઈ ગયા. બહુ નિષ્ઠાવાન થયા. આજીદળ બોજીદળ ગામના આયર દેવાયત, જૂનાગઢનું યુદ્ધ થયું, રા નવગણને હંગરવાનો થયો, એને હંગર્યો હતો. બોલો, એની પત્નીને લાખો વંદન. સમજાણો, જ્યારે સોલંકીને ખબર પડી ગઈ ત્યારે ત્યાં તપાસ આવી અને દેવાયત આયરને ત્યાં બોલાવ્યા. એટલું કહેતા ગયા, આયરાણી રાહ રાખીને વાત કરજો. પછી ત્યાં ગયા અને કહ્યું કે અમને સમાચાર એવા મળ્યા છે કે રા ડિયાસનો દીકરો તમારે ત્યાં છે. રા નવગણ તો કે હોય કે નથી, કે તમે અહીં ઉભા રહ્યો કે જાણો છે. તો કે નથી, સમજાણો. સારું, કે માણસ મોકલ્યા, સમજાણું. ને ખબર પડી કે એને ઘેરે છે જ, પણ આઈ રાણીએ છોકરો બદલી નાખ્યો, એનો છોકરો આપી દીધો. કે રાડિયાસ તો કાવડો ઉગો હતો એનો છોકરો, એ આપી દીધો. પછી એની હામે એની આંખીઓ કાઢી અને હાથમાં આપી, પણ પતિ પત્ની કાંઈ ન બોલ્યા, દેખાડ્યું જ નહીં. એમ બચાવ્યો એવા કેવા વીર નિષ્ઠાવાન કેવા નીકળ્યા. એને રા નવગણને હાચવો થાચવો, પોતાના છોકરાનું બલિદાન દઈને હાચવો, અને જૂનાગઢની ગાદીએ રા નવગણને બેહાડ્યો, રાજા થયો. આવા માણસો ધરતી ઉપર થાય છે, બહુ ઓછા. બાકી હવ હવનું કરે એવા ખરા, કોઈને સારું કોઈ ન મરે. કર્ણને સાબાશ લ્યો. એણે દુર્યોધનને કીધું, તારે માટે જીવીશ ને તારે માટે મરીશ. પછી ન ફર્યો દુર્યોધનને વિશ્વાસઘાત કર્ણે ન કર્યો, ન જ કર્યો, મર્યો એના માટે. બોલો, શિક્ષાપત્રી પાળી કર્ણે. દુશાસન જિંદગી આખી દુર્યોધને જેમ કીધું એમ કર્યું, વિશ્વાસઘાત ક્યારેય ન કર્યો. સંજય ધૃતરાષ્ટ્રનો સારથી, ધૃતરાષ્ટ્રની બધી વાત જાણતો છતાં ધૃતરાષ્ટ્રની સાથે ક્યારેય વિશ્વાસઘાત એના સારથીએ ન કર્યો. દાદા ખાચરે ક્યારેય ભગવાનનો કે સંતોનો વિશ્વાસઘાત નથી કર્યો, કદી નહીં. નંદ યશોદાએ પણ વસુદેવ દેવકીનો છોકરો પોતાને ત્યાં હાચવો હતો, કેટલાય આવ્યા એને પકડવા મારવા, પણ કનૈયાને હાચવો. વસુદેવ દેવકીનો વિશ્વાસઘાત ન જ કર્યો, ન જ કર્યો. દુઃખો આવ્યા એટલે બધા ઝેલી લીધા. આ આજ્ઞા પાળવી બહુ કઠણ છે. સીધે સીધી રીતે વિપત્તિ પડ્યા વગર સહજમાં પડી જાય તો વાંધો નહીં, પણ જો ભીહણ આવે તો બહુ મુશ્કેલી છે. વિશ્વાસઘાત કરવો કે ફરી જવું, હા મેં મોત તોળાય. કાં આપણે મરીએ ને કાં એ મરે. આપણે વિશ્વાસઘાત એનો કરીએ એટલે આપણે જીવતા રહીએ પણ એ મરી જાય, અને પછી આપણે જીવતા રહીએ એવું નક્કી નથી, પછી આપણે મરીએ. અને વિશ્વાસઘાત ન કરીએ તો આપણે એક મરીએ અને એ જીવે. પણ એવી અણીએ એવો તો કોણ ભણવીર હોય કે આ આજ્ઞામાં સ્થિર રહે. આપણે નહીં જેવી સામાન્ય પીડા આવે ત્યાં આજ્ઞા લોપી નાખીએ છીએ, એમાં મોતના ખેલ ખેલાય તોય આજ્ઞામાં ઊભો રહેવાય. ભગવાનની આજ્ઞા ન લોપીએ, વિશ્વાસઘાત ન કરીએ, એવું તો કેમ બને? આપણે દેવતા બધા મહારાજના મહિમાવાળા તો કેમ હશું? તાણે ખબર પડે. એમાંય પોતાના સુખ કે સ્વાર્થ ખાતર ધર્મ કે વ્રત નિયમમાં હાનિ પહોંચાડવી, સાંભળજો, પોતાના સુખ ખાતર કોઈના ધર્મ કે કોઈના વ્રત નિયમમાં હાનિ પહોંચાડવી, શ્રેય કરવાને બદલે ઉલટી ખરાબ પરિસ્થિતિમાં એને ધકેલી દેવા, અને તે વ્યક્તિનો સ્વસુખ માટે દુરુપયોગ કરવો, આવા પ્રકારના વિશ્વાસઘાતનું તો મહાભયંકર પાપ લાગે છે. અને આ તો દુર્જનનું લક્ષણ છે. વચનામતમાં પણ મહારાજે આવી વાતો લખી છે, પાંચ પ્રકારની સ્ત્રીઓ નિયમ કહીને. આ દુર્જનનું લક્ષણ છે. હવે જો વિશ્વાસઘાત ન કરીએ તો આપણને રોકડા ચાર લાભ થાય છે. એક ગણાવું છું. આ ચાર લાભ આપણને મળે છે માટે ભગવાનના ભક્તે વ્યવહારિક કે પારમાર્થિક કોઈ પણ કાર્ય માટે ક્યારેય વિશ્વાસઘાત ન કરવો. વિશ્વાસપૂર્વક આપણને કોઈ કે સોંપ્યું હોય અને આપણે વિશ્વાસ દઈને કામ સ્વીકાર્યું હોય તો પોતાની શક્તિ પ્રમાણે યથાશક્તિ કરી જ છૂટવું. તો ચાર લાભ. એક, પ્રભુની પ્રસન્નતા મળે, કેમ જે આપણે આજ્ઞા ભગવાનની પાળી. બીજો ફળ, આત્મા સંતુષ્ટ થાય છે એનાથી. ત્રીજું ફળ, આપણી સમાજમાં કીર્તિ વધે છે. અને ચોથું ફળ, પાપ કે દ્રોહથી આપણી રક્ષા થાય છે. આ ચાર ફળ મળે છે. આપણા ધર્મજીભાઈ તોતણિયાળાવાળા નહીં, ભાવનગર રહે છે, એનો એક બહુ સરસ પ્રસંગ છે. એમના પાર્ટનર હતા એક વલ્લભભાઈ, એમની જમીન તથા એમની જોડીમાં રહેલા એક ભાઈની જમીન હતી 25 વીઘા, એક પાર્ટીને અપાવી ધર્મસિંહભાઈએ. અંતે જમીનના દસ્તાવેજ કરાવવામાં વિશ્વાસપૂર્વક જવાબદારી ધર્મસિંહભાઈ લીધી, પણ વેચનાર વ્યક્તિને થોડો જમીનનો ભાવ વધ્યો તેથી દસ્તાવેજ કરવામાં આનાકાની કરવા માંડ્યા. પરંતુ ધર્મસિંહભાઈએ લેનાર પાર્ટીને વિશ્વાસ આપ્યો હતો તેથી તે કાર્ય પતાવવા દિલપૂર્વક મહેનત કરી. ત્યારે મનાવતા મનાવતા ઓલો જમીન જેણે વેચી હતી ને એ ભાઈ માંડ માંડ એટલું માન્યા કે હું 18 વીઘાનો દસ્તાવેજ કરી આપું, 7 વીઘા જમીનનો તો નહીં જ કરી આપું. પછી ધર્મસિંહભાઈ કીધું કે આ મારો આવું કેસ. ત્યારે લેનાર પાર્ટીવાળા ભાઈ શું કીધું? કાંઈ વાંધો નહીં, હાલો 18નો કરાવી દો. વિશ્વાસ આપ્યો ધર્મસિંહભાઈને, એટલે ગયા દસ્તાવેજ કરાવવા. હવે ન્યાય ગયા, 18 વીઘાનો દસ્તાવેજ કરી આપવાનું માન રાખેલું, પણ ત્યાં ગયા એટલે ઓલા જમીનનો દસ્તાવેજ કરાવી લેવાવાળા માણસ હતા ને એ ફરી ગયા. ધર્મસિંહભાઈ સાથે વિશ્વાસઘાત કર્યો અને કે 25 વીઘાનો દસ્તાવેજ થાય પછી જ ઘરની બહાર નીકળવા દેવું તમને. ધર્મસિંહભાઈ કે બોલાવો ને, તમે કીધું ને હાલો 18નો કરાવી દો. તો કે નહીં. અરે તમે માન રાખ્યું પછી હું આવ્યો? તો કે નહીં, 25 નો કરાય. ધર્મસિંહભાઈ એને સમજાવવા માંડ્યા, માન્યા તો નહીં. ઉપરથી એક ભાઈ ક્રોધાવેશમાં આવીને ધર્મસિંહભાઈને માથામાં લોઢાનો પાઇપ માર્યો, બહુ વાગ્યું, પરંતુ ઠાકોરજીએ રક્ષા કરી. પછી પાર્ટીવાળાએ આવો વિશ્વાસઘાત કર્યો છતાં પણ પોતે તેને પહેલાં વિશ્વાસ આપ્યો હતો તેથી તેણે માર્યું છતાં પેલા વ્યક્તિને સમજાવીને દસ્તાવેજ કરાવી આપ્યો, નકર પછી ન કરાવી દે ને. પણ એને અપાવી હતી જમીનને, કીધું તું કરાવી દઈશ, તે કરાવી દીધો. હવે ખોટી રીતે મારનાર એ પાર્ટીવાળાને આ પ્રસંગ ગયા પછી થોડા દિવસ બાદ ટુ વ્હીલ ગાડી લઈને જતા એક્સિડન્ટ થયું. કારણ કે કોઈ હારા માણસને ખોટી રીતે આપણે માર્યા હોય તો ભગવાન આપણા ટાંટિયા ભાંગે જ ખરા જ. એક્સિડન્ટ થયું, પગ ભાંગી ગયો, બે ત્રણ મહિનાનો ખાટલો થયો. પછી તેને પોતાની ભૂલ સમજાણી કે મેં ઓલાને દગો કર્યો ને માર્યો, એમાં ભગવાનને મારો ટાંગો ભાંગ્યો. ખૂબ પસ્તાવો થયો એને, અને તોતણીયા જઈ આ ધરમસિંહભાઈની માફી માગી એને મળીને. ત્યારબાદ પણ પાર્ટીવાળાએ જે જમીન લીધી હતી તેમાં તેને વીજળીની જરૂર હતી, અને એ ધરમસિંહભાઈ મદદ કરે તો જ પતે એવું હતું. તેથી તે લોકોએ વળી ધરમસિંહભાઈની વિનંતી કરી, આટલું કામ કરી દો. પણ ધરમસિંહભાઈ એ બધો વ્યવહાર છોડી દીધો તેની હારે, છતાં પણ ઉદાર દીધ રાખી પાછું એનું કામ કરી દીધું. જોયું તમે, આ બધું બની ગયું. પછી ધરમસિંહભાઈ એક મેસેજ આપ્યો કે ઉપરોક્ત પ્રસંગ ઉપરથી મને એમ સમજાણું કે જગતના માણસો સ્વાર્થી હોય છે અને બહુ નિમ્ન વૃત્તિના હોય છે, માટે હવે જગતના લોકોની નહીં સત્સંગની સેવા કરવી છે. ત્યારથી એ કહે છે કે હું સારી રીતે સત્સંગમાં જોડાયો છું. એણે જગત આખાને મેસેજ આપ્યો કે જગતના માણા બહુ સ્વાર્થી નિમ્ન કક્ષાના હોય એની સેવા પડી મૂકો, સારા માણાની સેવા કરો, સત્સંગની સેવા કરો. બીજી વાત એ બી ધ્યાનમાં લેવા જેવી છે કે આપણે ઘણી વખત કોઈકને વિશે હાવ ખોટી કલ્પનાઓ કરી નાખીએ છીએ, એનું બહુ પાપ લાગે, એમાંથી એ બહુ દુઃખ આવે. માટે ખોટી કલ્પના કોઈને વિશે ક્યારેય કરવી નહીં એવી ટેવ ન પાડવી. ઘણા માણસોને અનુમાન લગાવીને કલ્પનાઓ કરી ગમે તેવું સ્ટેટમેન્ટ કરવાની ટેવ હોય છે. આમ ખોટી ખોટી બુદ્ધિ લગાડે ને પછી એમ કે આમ જ હોય, પૂરું જાણે નહીં, પૂરું તપાસે નહીં, પૂરું સાંભળે નહીં, ધડાધડ સ્ટેટમેન્ટ કરી નાખે. ક્યારેક આવું ખોટું કોઈના વિશે આપેલું સ્ટેટમેન્ટ બહુ વહમું પડી જાય, એને પડી જાય ને પછી તપાસ કરતા આ વાત કોને ઉડાડી, એમ જાણે પગેરું આપણી પાસે આવે ને તો આપણે ભૂકા બોલી જાય, માર હોય ખાવો પડે. માટે બહુ જાળવવું, ખોટું સ્ટેટમેન્ટ ન થઈ જવું પડે આપણા મુખથી. લાધા ઠક્કરની વાત સાંભળી તમે? ગઢડામાં મહારાજે એકવાર લાડુબાને, દાદા ખચરને અને થોડાકને બોલાવી, રાજબાને વગેરેને બોલાવીને વાત કરી કે આપણે અહીં મંદિર કરવું છે, પણ હમણાં વાત બાદ ન પાડતા. હવે જીવા ખાચરનો ચાકર આમ કંઈ હૂતો હોય છે માળોને સાંભળી ગયો. એણે જઈને બાપુને કીધું કે મહારાજ મંદિર બાંધવાની વાત કરતા, એટલે જીવા બાપુ સવારમાં દર્શન આવ્યા, મહારાજને પગે લાગીને કે ક્યારે મંદિર બાંધો છો? મહારાજ કે એવી કાંઈ વાત નથી, તો કે મને વાત મળી છે આપ કંઈક મંદિર બાંધો છો. મહારાજ કે ભારે કરી, એટલે આને કોને કહી દીધું? ફરીને હાજે બધાને બોલાવ્યા. લાદા ઠક્કર હતા, રાજબા હતા, મોટીબા હતા, લાડુબા હતા, દાદા ખાચર હતા. અને મહારાજ કહે, આ વાત બહાર કેવી રીતે ગઈ, કોણે કરી દીધી? એ બધા કે મને ખબર નથી. મોટીબા કે મહારાજ અમે કોઈ બોલ્યા નથી. રાજબા કે હું કાંઈ બોલી નથી. લાડુબા કે મને, દાદો ખાચર કે હું નહીં. સમજ્યા? હવે એ વખતે આ લાદા ઠક્કર કલ્પના કરીને બોલ્યા કે આ રાજબાના હગ્ગા માહા થાય જીવા ખાચર, એટલે મને તો કે વેમ પડે છે કે રાજબાએ એના માહન કીધું હોય. અને રાજબાનો મગજ ગયો, એ કે હે તારીના લાધ્યા, કેશ હું શિજી મહારાજને દગો કરું એવો મારો માહો મનવાલો હોય, મારા પ્રભુને તારું ભલકે ભૂંડું થાય કે છે, આવી વાત કરેશ? એટલું બોલી ગયા. હવે લાધા ઠક્કરનો છોકરો સવારમાં ભરવાડવાળામાં કંઈક ગયો છે કામકાજે, ને એને માથે કંઈક અફવા ઉડી, ઘરે આવીને ગળાફો ખાઈને મરી ગયો. એ ભલકે ભૂંડું થયું, કલ્પનામાં જ થયું. આપણું મગજ છે ને ઘણી વખત હખણું નથી રહેતું. ભાઈ બહેન આવેલા જતા હોય ને તો એમ લાગે બે કોક લફરાવાળા જાય છે. ઊંધા જ વિચારો મગજમાં આવે, એનું કરવું હું? માટે જાળવવું આ બહુ મોટું નુકસાનકારક છે. પ્રસંગોપાત વાત કરી તો આટલી વાત આપણે અહીં રાખીએ. આ શ્લોકની બે આજ્ઞા આપણે કરી હવે ત્રીજી એક રહી છે, સ્વ શ્લાઘા સ્વ મુખે ન ચ ન કર્તવ્યા. સહજાનંદ સ્વામી મહારાજની જય.